భవసంభవభీతిభేదనం సుఖసంపత్కరుణానికేతనం వ్రతదానతపక్రియాఫలం సహజానంద గురుం భజే సదా. శరణాగత పాపు పర్వతం గణయిత్వాన తదియ సద్గుణం అణుమప్యతులం హి మన్యతే సహజానంద గురుం భజే సదా. ఓం శ్రీ పూర్ణ పురుషోత్తమ నారాయణాయ నమో నమః. అక్షరధామాధిపతయే రాజాధిరాజాయ నమో నమః. పరాత్పరాయ సర్వావతారిణే శ్రీ స్వామి నారాయణాయ నమో నమః. సర్వకారణ కారణాయ శ్రీ హరి కృష్ణ మహారాజాయ నమో నమః. సదానంద దాయినే ఆనంద ఘనమూర్తయే శ్రీ సహజానంద స్వామినే నమో నమః. కఠిన తపకారిణే వనవాసి శ్రీ నీలకంఠవర్ణి రాజాయ నమో నమః. సాధు సేవా పరాయణాయ లాజ్ ఆశ్రమవాసీ శ్రీ సర్జుదాసాయ నమో నమః. బాలరూపాయ మహామనోహరాయ అతి సమర్థాయ శ్రీ ఘనశ్యామాయ నమో నమః. ఆది గురువే సద్గురువర్యాయ సతత శ్రీహరిధారకాయ శ్రీ గోపాళానంద స్వామినే నమో నమః. సర్వసద్గుణ సంపన్న శ్రీ ముక్తానందమునయే నమో నమః. సద్గురు శ్రీ గుణాతీతానంద స్వామినే నమో నమః. సద్గురు శ్రీ శతానంద స్వామినే, స్వరూపానంద స్వామినే, సిద్ధానంద స్వామినే, అఖండానందమునయే చ నమో నమః. సద్గురు శ్రీ వ్యాపకానంద స్వామినే, యోగానంద స్వామినే, చైతన్యానంద స్వామినే చ నమో నమః. సద్గురు శ్రీ రామదాస భాయ్ స్వామినే, భాయత్మానంద స్వామినే, నిష్కుళానంద స్వామినే, ప్రేమానంద స్వామినే నమో నమః. సద్గురు శ్రీ బ్రహ్మానంద స్వామినే, నిత్యానంద స్వామినే, కృపానంద స్వామినే, సుఖానంద స్వామినే చ నమో నమః. సద్గురు శ్రీ ఆధారానందమునయే నమో నమః. బ్రహ్మచారి సద్గురు శ్రీ అచంత్యానంద స్వామినే నమో నమః. మమ గురు శ్రీ రాధారమణ స్వామినే నమో నమః. సర్వధామస్త సర్వమోక్తేభ్యః ప్రగట సర్వ సాధు హరిభక్తేభ్యో నమో నమః.
వాల భక్తో, మహావిద్వాన్ సద్గురు బ్రహ్మచారి శ్రీ అచింత్యానంద స్వామి కృత వివేక శతక నామక గ్రంథని ఆపణ కథా కరియ చే అంతర్గత ભાગ્ય પુરુષાર્થ વિવેક નામના વિષય ઉપર આજે સંવત 2069 વૈશાખ વદ 9મી તારીખ 2 જૂન 2013 રવિવારની આ કુંડલધામ નિર્મિત રવિ સભામાં વાત કરવી છે. આપણી આ વિવેક શતક કથાની 17મી સભા છે. સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન વાલાવાલા પરમાત્મા ભગવાન સ્વામિનારાયણની વંદના કરીએ. અહીંયા ઉપસ્થિત વાલા રાજા ધીરાજ પરમાત્માને વંદના કરીએ અને ભાગ્ય પુરુષાર્થ વિવેક નામના વિષયમાં પ્રવેશ કરીએ છીએ. પહેલો પ્રશ્ન, ભાગ્ય એટલે શું? બીજો પ્રશ્ન, પુરુષાર્થ એટલે શું? ત્રીજો, પુરુષાર્થ કેટલા પ્રકારના છે, કયા કયા? ચોથો, ભાગ્ય પુરુષાર્થ વિવેક એટલે શું? પાંચમો પ્રશ્ન, ભાગ્ય કેવી રીતે નિર્માણ થાય છે, યાને કે ઉત્પન્ન થાય છે? છઠ્ઠો પ્રશ્ન, ભાગ્યમાં હોય એટલું જ મળતું હોય તો પરિશ્રમની શું જરૂર? સાતમો પ્રશ્ન, ભાગ્ય પુરુષાર્થ વિવેકની જરૂર શું છે? આઠમો પ્રશ્ન, ભાગ્ય પુરુષાર્થ વિવેકનો પ્રભાવ કેટલો, એની શું અસર થાય છે? નવમો પ્રશ્ન, ભાગ્ય પુરુષાર્થ વિવેક રાખવા માટે શું જરૂરી છે? દસમો પ્રશ્ન, ભાગ્ય પુરુષાર્થ વિવેક સફળ ક્યારે થયો કહેવાય? અગિયારમો પ્રશ્ન છે, ભાગ્ય પુરુષાર્થ વિવેક રાખવામાં નડતરરૂપ શું થાય? બારમો પ્રશ્ન છે, ભાગ્યવશાત વારંવાર દુઃખ આવ્યા કરતા હોય તેમાં ધીરજ રાખવાનો ઉપાય કાંઈ છે ખરો? હોય તો શું છે? તેરમો પ્રશ્ન, કોઈનું અતિ કઠોર પ્રારબ્ધ હોય તો તેમાં કાંઈ ફેરફારની શક્યતા ખરી? ચૌદમો પ્રશ્ન છે, કોઈ જીવ ભગવાનનો પાકો આશ્રિત થાય તો તેને આ ભાગ્ય પુરુષાર્થની બાબતમાં બીજા કરતા કાંઈ ફાયદો ફરક થાય છે ખરું? પંદરમો પ્રશ્ન છે, ભગવાનને પામવાના માર્ગે પણ ભાગ્ય કાંઈ કારણ બને છે ખરું? સોળમો પ્રશ્ન એવો છે કે કેવો ભાગ્ય પુરુષાર્થ વિવેક શ્રીહરિ અને સંતો ભક્તોને ગમે? સત્તરમો પ્રશ્ન એવો છે કે કેવો ભાગ્ય પુરુષાર્થ વિવેક શ્રીહરિ અને સંતો ભક્તોને ન ગમે? અઢારમો પ્રશ્ન અને કે છેલ્લો પ્રશ્ન, કોઈને આ ભાગ્યની ઝંઝટમાંથી સંપૂર્ણપણે છૂટી જવું હોય તો એનો કોઈ ઉપાય છે? ભાગ્યમાંથી છૂટવું હોય અને રાત દિવસના પુરુષાર્થમાંથી છૂટવું હોય, પરમ કોઈ દિવ્ય આનંદમાં વિરામ લેવો હોય તો કાંઈ ઉપાય ખરો? એ અંતિમ પ્રશ્ન છે. 18 પ્રશ્નનો કાર્યક્રમ એટલે કે આજની સ્વામિનારાયણ મંદિર કુંડલ ધામ દ્વારા આયોજિત રવિ સભા. આગળ વધીએ, તમે બધા તૈયાર છો વિષયને ગ્રહણ કરવા? આપ જેવા વયોવૃદ્ધ પીઠ અનુભવી મહાત્માઓ પાસે મને જે આ બધી વાત કરવાનો ભગવાને મોકો આપ્યો છે એ બદલ હું ભગવાનને વંદન કરું, અને આ મારા મહાત્માઓ ઈશ્વરચંદાજી, બ્રહ્મસ્વામી વગેરે બધા સાધકો, બધા ભક્તો આ વિષયને તૈયાર કરવામાં બિચારા બહુ મહેનત કરે છે માટે એમને બી વંદન કરું. પણ કુંડળ જેવા વેરાન વગડામાં જ્યાં બાવળિયા સિવાય કાંઈ નહોતું, હે, ત્યાં બાપલિયા ભેગા થઈ ગયા. ભાઈ ભાઈ, બાવળ કાઢ્યા ને બાપા વસાવ્યા મેં તો, હે, ઓલા બાવળિયામાં ગાંડા બાવળિયા કહેવાતા ને પરડા આવતા હતા, અને આ બાપાઓ ડાયા કહેવાય છે ને મોક્ષના મીઠા ફળ આવવાના છે. ભાઈ, આ ખેતી કાંઈક ન્યારી છે, કમાલ થઈ ગઈ છે. પણ તમે બધા અહીં રહેજો, પાછા તમે છે ને કુટુંબ યાત્રાએ નીકળી પડો છો ને પાછા આવવાનું તો તમને યાદ જ આવતું નથી એમ. શું એટલો બધો ત્યાં રસ છે ખબર નહીં? હે, અમારે કાંઈ ભૂલ નથી થઈ ગઈ ને? કહેજો ને, અમે ઉપડી બધા કુટુંબ યાત્રાએ, કાંઈ ફેર અમારે કાંઈ ભૂલ નથી થઈ ને? જવું જ પડે ને રહેવું જ પડે એવું કાંઈ છે નહીં ને? તો કહેજો, વાત કર. તો 18 પ્રશ્નનો કાર્યક્રમ આરંભ કરીશું. પહેલો પ્રશ્ન, ભાગ્ય એટલે શું? બોલો લ્યો. હાલો, ભાગ્ય સમજવા માટે ત્રણ પ્રકારના કર્મને સમજવું પડશે. સંચિત, ક્રિયમાણ અને પ્રારબ્ધ. કેટલા પ્રકારના કર્મ? ભાઈ ભાઈ, તમે આમ તો બધું જાણો જ. ક્રિયમાણ કર્મ કોને કહેવાય? આ રૂટીન કર્મ, આપણે રોજ જે કરીએ છીએ ઈ. એમાં તમને એ બી ખબર હોવી જોઈએ કે આપણે શરીર કેટલા, એમાં કેટલા શરીરે કર્મ થાય? બે શરીરે કર્મ થાય, એક શરીરે ન થાય. કારણ શરીરે કર્મ ન થાય, પણ સ્થૂળ શરીરે કર્મ થાય અને સૂક્ષ્મ શરીરે પણ થાય, અને બેયનું હરખું ફળ થાય એવું વટનાવતમાં કીધું છે. આ તો સૂક્ષ્મ શરીરના ફળ ગૌણ એટલા માટે કીધા કે જીવ હિંમત ન હારી જાય. ખ્યાલ આવ્યો ને? તો એ જે કર્મો થાય છે એને ક્રિયમાણ કર્મ કહેવાય. હા, પછી એમ નામ આપણે કર્મ પોડે કરી કરીએ ઘડી કઈ ક્યાં કર્મ કર્યા વગર રહી શકીએ છીએ? કરતા પણ આના રાગે આપણે કાંઈક ને કાંઈક હારું, મોળ, ઉહવળું, ઊંધું, બાંગવું, સતું, કાંઈક ને કાંઈક ઊંઘમાં કરકરે જ કરતા હોઈએ. હકે હોય જ ક્યાં? આ બધા કર્મ ભેળા થાય, ઢગલો થાય, એને કહેવાય સંચિત કર્મ. શું કહેવાય? એના ગોડાઉનના ગોડાઉન ભર્યા છે બાપાના દરબારમાં, બરોબર. હવે પ્રશ્ન એ રહ્યો કે પ્રારબ્ધ કર્મ કોને કહેવાય? રાઈટ, હા, પ્રારબ્ધ કર્મ એને કહેવાય કે ઓલો મોટો ઢગલો થઈ ગયો ને જે કર્મનો, સંચિત કર્મનો, એમાંથી થોડોક હિસ્સો એક બાજુ લઈને એમાંથી આપણને માનવ શરીર બનાવી દે અને આપણને ભગવાન અહીંયા જે કાંઈ ક્ષેત્ર જોઈએ જીવવાને નવા કર્મ કરવા માટે એનું નિર્માણ કરી દે અને પછી ઓલો મેં હિસ્સો થોડોક બતાવ્યો ને એને વપરાશ કરવાની શરૂઆત કરે. એ કર્મોને ખતમ કરવા માટેની યોગ્યતા આપી અને એ જથ્થો વાપરવાનો શરૂ કરાવી દે. જે જથ્થો વાપરવા માટે એક બાજુ લઈને શરૂ કર્યો વાપરવાનો એને કહેવાય
પ્રારબ્ધ.
હવે તમે સમજી ગયા? મારે એમ કે નહીં સમજો, પણ કેટલા સજાગ ને ચકોર ને બુદ્ધિશાળી તમે બાપાઓ છો, વંદન. બાપાને મોર રાખીને મારે દુનિયા આખીને આ વાત સંભળાવવાની છે. બાપા જ હોઈ જાય તો મરાઈ જાય ને. કરવામાં આવતા કર્મોને ક્રિયમાણ કહેવાય, ઢગલો થઈ જાય અને સંચિત કહેવાય. એમાંથી થોડોક ભાગ મનુષ્ય દેહ જન્મ આપીને વપરાશ માટે રૂટિંગમાં લઈ લે એને ભાગ્ય કહો કે પ્રારબ્ધ કર્મ કહો. આટલી વાત તમે સમજી ગયા પછી હું આગળ જાઉં. પાકું શાસ્ત્રમાં એને પ્રારબ્ધ કહે છે અથવા દૈવ કહે છે, લોકભાષામાં એને નસીબ કહે કાં તો તકદીર કે. હવે એક વચમાં સાઈડ પ્રશ્ન ઉભો થઈ ગયો. પ્રારબ્ધ એટલે ભાગ્ય, નસીબ, તકદીર, એ પણ આપણા કર્મો જ છે. ઓલો ઢગલો તો પડ્યો જ રહ્યો સંચિત, એમાં થોડોક ભાગ લીધો એ આપણું ભાગ્ય બની ગયું. એ પ્રમાણે હવે જીવનમાં સુખ દુઃખ આપણે ભોગવવાના ભાગ્ય પ્રમાણે, એ તો સમજી ગયા. પણ આ પ્રકૃતિને વાસના જે છે, સ્વભાવ, એ હું ત્યારે ભગવાન સ્વામિનારાયણે એમ કીધું, એ પણ કર્મ જ છે. કેવા કર્મ? અતિ પક્વ થઈને જીવ સાથે એકરસ બની ગયા હોય ને એ કર્મ, એ જ સ્વભાવ પ્રકૃતિ કે વાસના નામથી કહેવાય. હવે સવાલ ઉભો થઈ ગયો કે ભાગ્ય તો માણસને ભોગવવું પડે છે. જ્યારે સ્વભાવ કહો છો, પ્રકૃતિ કહો છો, વાસના કહો છો, એ ભોગવવી જ પડે. પ્રશ્ન થાય કે ન થાય? તો કે ના, એમાં ફેર છે. ફેર શું છે? તો કે ભાગ્ય તો ભગવાન પુરુષોત્તમ નારાયણે ભોગવવા માટે એક બાજુ કાઢેલા કર્મો છે, માટે એ તો પરમેશ્વરે નિયમ બનાવ્યો કે આ જન્મમાં આ દેહ કરીને તારે આટલો જથ્થો ભોગવવાનો છે મરી ત્યાં સુધીમાં. અને વાસના તો જીવમાં બેહી ગયેલી ગંધ છે, કર્મને લઈને જે થાય છે. પણ એમાં એવું છે, વાસના એ ઈચ્છાત્મક છે. ભગવાને એની વ્યાખ્યા કરતા પ્રથમના 11માં એમ સમજાવ્યું કે જીવે પૂર્વે જે કાંઈ ભોગ ભોગ્યા છે, દેખ્યા છે અને સાંભળ્યા છે, એની પછી ફરીવાર એને જે ઈચ્છા થાય કે મને આ મળો, આ મને મળો, આ મને મળો, તેથી જે દૂધપાકને રસ ખાધો તો એ કેદી પછી એની વારી આવે છે એ મળો, એમ જે ઈચ્છા થાય એ ઈચ્છાને કહેવાય વાસના. એટલે આટલું વાસનામાં ભાગ્યમાં નોખું પાડવું પડે પ્રારબ્ધમાં. ખ્યાલ આવ્યો? જેટલી કાંઈ જીવને વાસના છે એ એને ભોગવવી જ પડે, કે ભોગવવાની જ હોય, કે એને ભોગવવા મળે જ એવું કાંઈ છે નહીં. અને પ્રારબ્ધ તો ભોગવવું પડે. એક તબક્કે ભાગ્યમાં લખ્યું હોય સુખ દુઃખ ભોગવ્યા વગર કોઈને છૂટક્યો નથી એવી પણ વાત થાય છે, પણ એનું ઊંડાણથી હું આગળ આગળ કહીશ. હવે ભાગ્ય બાબતમાં આટલી વ્યાખ્યા કરી, ભેળી ભેળી વાસનાની વ્યાખ્યા કરી નાખી. કર્મનો જ એક ભાગ હોવાથી. ટૂંકો એટલો કે સર્વ કરતા પરમાત્મા એ પ્રારબ્ધ જે ભોગવવા કાઢ્યું હોય એ ભોગવવું પડે છે. વાસના કાંઈ ભોગવવા કાઢેલો પ્રારબ્ધ રૂપ કર્મનો જથ્થો નથી, તો જીવારે ભળી ગયેલો જથ્થો છે. એ જીવને લાલબત્તી કરીને એવું બતાવ્યા કરે, મારે આ જોઈ, આ જોવું, આ ખાવું, આ આડું, એ વાસના થાય કર્મમાંથી જ, પણ એ ભોગવવાનો ભાગ નથી. હજાર ઈચ્છા થાય જીવમાં પક્વ થયેલા કર્મને કારણે, વાસનાને કારણે, સ્વભાવને કારણે, એમાંથી ઓલો ભોગવવા કાઢેલો ભાગ્યનો જથ્થો છે ને એમાં હોય એટલું મળે, ભાગ્યમાં હોય એટલું, ન હોય ન મળે, એટલે બહુ જોવું થઈને બે રે, સમજાણું ને? ઘાટ ઘણા થાય પણ કાંઈ મળે નહીં, નસીબમાં હોય જ મળે. આમ ભાગ્ય વાસનાનો ભેદ પાડ્યો. હવે ભાગ્ય અને પુરુષાર્થ બે વિષય આપણે જોઈન્ટ કર્યા છે, માટે પુરુષાર્થ એટલે શું એ પ્રશ્નને જોઈ લેશું. તમે કહો છો પુરુષાર્થ એટલે શું? હવે હાવ હેલું છે, ધર્મ અર્થ કામ ને મોક્ષ, ચાર પુરુષાર્થ, ખરું ખોટું શાસ્ત્ર લખ્યા છે. બાપા ઈ પુરુષાર્થ ની વાત અહીં નથ, હું ધે રસ્તે ન ચડો. એ તો પુરુષોએ પ્રાપ્ત કરવાના અર્થ ચાર છે, ધરતી ઉપર જન્મેલા માનવોએ મેળવવા જેવી ચાર બાબત છે, સમજાણું? ધર્મ અર્થ કામ ને મોક્ષ એ પુરુષાર્થ કહેવાય. પણ અહીંયા પુરુષાર્થ નો અર્થ છે મહેનત. શું? પુરુષ પ્રયત્ન, એટલે કે ક્રિયમાણ કર્મ. કાંઈક વસ્તુ મેળવવા આપણે જે કાંઈ કર્મો કરીએ છીએ, મહેનત કરીએ છીએ, પરિશ્રમ કરીએ છીએ, એને અહીંયા કહેશું પુરુષાર્થ, એટલે કે પુરુષ પ્રયત્ન. ઓકે, સમજી ગયા? હવે એ જે પુરુષ પ્રયત્ન છે, આપણા કર્મો કાંઈક મેળવવાની ઈચ્છાથી આપણે જે ઊંઘમાં જાગ્રત અવસ્થામાં કાંઈક કરીકર જ કરીએ છીએ, હકણા મરતા નથી, વિરામ લેતા નથી, શાંતિ ભોગવતા નથી, એનું નામ જ ક્રિયમાણ કર્મ. એનો ઢગલો થાય એ જ સંચિત, અને એમાંથી વાપરવા કાઢેલું જે હોય ભાગ્ય પ્રારબ્ધ. હવે એક વાત અહીંયા સમજી લેવાની જરૂર છે કે બે વાતમાં આપણે બરોબર ફિટ અને એક વાતમાં આપણે છૂટા. જાણો તમે એ વાત? નહીં. ક્રિયમાણ કરવા માટે આપણે સ્વતંત્ર છીએ. ભગવાને આપણને કર્મ કરવાની સ્વતંત્રતા આપી છે કે ભાઈઓ કરો, જાઓ, હારું મળું ઠીક પડે એવું કરો. એમાંય એને ન કરવા દેવું હોય તો ન કરવા દે, કારણ કે એના પ્રકાશે આપણે પ્રકાશીએ છીએ. એટલે પણ છૂટ આપી દીધી છે, એટલે લગભગ ક્યાંય ભગવાન આડા આવતા નથી. એટલે આપણે કોઈનું હારું કરીએ, કોઈનું ખરાબ કરીએ, કોઈની નિંદા કરીએ, કોઈને ગાળો દઈએ, કોકને આપણે ઈર્ષા કરીને વાહે રાખી દેવાની, બધું ન કરવાનું આજ્ઞા લોપીને બીજું ત્રીજું રોજ કરતા જ હોઈએ છીએ. એનું કારણ એ છે કે પરમેશ્વરે આપણને ક્રિયમાણની છૂટ આપી છે, સ્વતંત્રતા આપી છે. પરંતુ એ વાત તમને સમજાઈ ગઈ? બેમાં સ્વતંત્રતા નહીં, સંચિત કર્મો અને પ્રારબ્ધ કર્મ એ બે લોક છે. એમાં ભગવાન ફેરફાર કરે થાય, માણાજી ન થાય. પણ ક્રિયમાણ કર્મ તો માણાના હાથમાં છે, માણા એ કઈ જેમ તેમ નથી. હા, જે કરવું એ તમે કરી શકો છો, પણ એક વાત યાદ રાખો, કરી શકો છો બસ. પછી એમાંથી ઊભું થતું ફળ એને તમારે ન ભોગવવું હોય તોય તમારે ભોગવવું પડે, પછી તમારું કાંઈ ન હાલે. તમે કર્મ કરી શકો બસ, પછી તમે એમ દાદાગીરી કરો કે હું કર્મ કરું પણ એનું ફળ ન ભોગવું, હું કોકને મારી નાખું પણ જેલ ન ભોગવું, ઈ ન હાલે. મારી એકો તમારી ઈચ્છાથી મારી શકો, પણ તમારી ઈચ્છા ન હોય તો જેલમાં જવું પડે. તમારી ઈચ્છાથી હસતે મોઢે તમે પાપ કરી શકો છો, પરંતુ પછી એ પાપના કડવા પીડાવાળા જ્યારે તમારે દુઃખ ભોગવવા પડે, ત્યારે તમારી ઈચ્છા ન હોય તો ભોગવવા પડે. તમને ન ગમતું હોય તોય એમાંથી તમારો છૂટકો ન થાય. આ વાત સમજી રાખવી. એટલા માટે જ ભગવાને આપણને ભલે સ્વતંત્રતા આપી હોય, શક્તિ આપી હોય, બધી વ્યવસ્થા આપી હોય, દેહ ઇન્દ્રિયો અંતકરણ ધરતીનું ક્ષેત્ર કર્મ કરી શકવાનું બધું જ આપણને પરમેશ્વરે ગોઠવી આપ્યું હોય, તેમ છતાંય ભગવાનની આજ્ઞા બારા કર્મ કરવા નહીં. આ આનો સાર. કેમ જે એ કરેલા કર્મ ભેળા થતા એમાંથી સંચિત કર્મનો મોટો ઢગલો થાય છે. ભેળા થયેલા કર્મનો ઢગલો, એમાં જો ભગવાનની આજ્ઞા લોપી લોપીને પાપ કરેલા કર્મોનો ઢગલો ભેગો કરી નાખ્યો તો ભોગવી ભોગવીને મરી જાય તો પાર ન આવે. માટે એ ધંધો નહીં કરવાનો, નહીં કરવાનો ને નહીં કરવાનો. કેમ જે એ પ્રારબ્ધ કર્મ છે એ સંચિત કર્મમાંથી નિર્માણ થાય છે, એમાંથી એનો ભાગ થાય છે, એને આપણે ભાગ્ય કહીએ છીએ. ભાગ્યની ફરીવાર વ્યાખ્યા આમ લાંબી થઈને આવી. અને એ ભાગ્ય પ્રમાણે, નસીબ પ્રમાણે, તકદીર પ્રમાણે, દૈવ્ય પ્રમાણે આપણને સુખ દુઃખ રૂપ ફળ મળે છે. એ ફળ કોણ આપે છે? ભગવાન આપે છે. બીજા કોઈના હાથમાં એ કામ નથી. ભગવાન કોઈને હોંપે એ ભગવાનથી શક્તિ પામીને જીવને કર્મફળ ભોગવાવડાવે. આપણા ગ્રંથોમાં ક્યાંક ક્યાંક ભગવાને મહાપુરુષને એની શક્તિ આપી છે એમ કહેવાય છે, પણ એ આખરી શક્તિ પરમાત્માની, બીજા કોઈની નહીં. તો આટલી વાત તમે સમજી ગયા. આપણે બે પ્રશ્નના ઉત્તર કર્યા, ભાગ્ય કોને કહેવાય અને પુરુષાર્થ કોને કહેવાય. હવે આપણે આગળ વધવું છે, પણ તમે બધા રેડી હો તો રેડી છો? પ્રશ્ન ત્રીજો, પુરુષાર્થ કેટલા પ્રકારના છે અને કયા કયા? તો પુરુષાર્થ બે પ્રકારના છે, એક લૌકિક પુરુષાર્થ, બીજો આધ્યાત્મિક પુરુષાર્થ. હવે એ સમજી લેવું પડશે, લૌકિક પુરુષાર્થ કોને કહેવાય ને આધ્યાત્મિક પુરુષાર્થ કોને કહેવાય. તો લૌકિક પુરુષાર્થ એને કહેવાય કે જેમાં આત્મા પરમાત્મા સિવાયની ભૌતિક બાબતની પ્રાપ્તિની માટે જે કાંઈ આપણે પ્રયત્ન કરીએ, મહેનત કરીએ, એ કહેવાય લૌકિક પુરુષાર્થ. આવી ગઈ વાત મગજમાં? આત્મા પરમાત્માને છોડીને માયાજન્ય ભૌતિક વિકાસ, ભોગ, એ બધું મેળવવા જે દાખલો કરીએ એને કહેવાય લૌકિક પુરુષાર્થ. તો હવે તમે અલૌકિક પુરુષાર્થનો અર્થ સમજી ગયા છો, આધ્યાત્મિક પુરુષાર્થનો અર્થ સમજી ગયા છો. આત્મા પરમાત્મા સંબંધી તમે જે કાંઈ પ્રયત્ન કરો ભગવાન મેળવવા, મુક્તિ મેળવવા, આત્મ સાક્ષાત્કાર માટે, એ બધા પુરુષાર્થને કહેવાય અલૌકિક પુરુષાર્થ, અર્થાત આધ્યાત્મિક મહેનત. આઈએ, મગર ઇનમેં ભી દો પ્રકાર હૈ, એમાંય પાછા બે પ્રકાર છે, એક સકામ અને બીજો નિષ્કામ. ખ્યાલ આવી ગયો? ઘણા માણસો આધ્યાત્મિક આશ્રય લઈને, યાને કે આત્મા પરમાત્માનો આશ્રય લે, એની ઉપાસના, એની શોધખોળ, એને અવલંબને, પાછા એ દ્વારા મેળવે પાછું ભૌતિક જ, એટલે થઈ પડ્યું સકામ. બરાબર છે? એક વ્યાખ્યા પ્રમાણે અને ઘણા માણસો આધ્યાત્મિક માર્ગે હોય પણ સકામ ન હોય, એને તો પોતાનો આત્મા પરમેશ્વરને અર્પણ કરવો હોય, કોઈ પ્રકારની સકામતા ન હોય, ભગવાન મારો સ્વીકાર કરે એક ભાવનાથી એ બધું કામ કરતા હોય છે, મહેનત કરતા હોય છે, એને કહેવાય નિષ્કામ આધ્યાત્મિક પુરુષાર્થ. સકામ નિષ્કામ આધ્યાત્મિક પુરુષાર્થની વાત સમજી ગયા? એમાં પાછા બે પ્રકાર છે, બોલો. એક શાસ્ત્ર પ્રમાણે, યાને કે ભગવાનની આજ્ઞા પ્રમાણે જ બધું કરે, સકામપણું હોય તોય ભલે, નિષ્કામપણું હોય તોય ભલે, પણ આજ્ઞા બહાર ન જાય. અને એક છે ને એ સ્વેચ્છા પ્રમાણે કરે, સકામપણું મન ભાવે એવું, નિષ્કામપણું મન ભાવે એવું. ખ્યાલ આવી ગયો તમને? આમ પ્રકાર ઘણા વધી ગયા, પણ આ બધા પ્રકારમાં પાછા બે પ્રકાર ભેળવું છું. એટલે કે પુરુષાર્થના બે પ્રકાર છે, મેં આગળ જ જોકે કહી દીધા, દૈહિક પુરુષાર્થ અને આંતરિક પુરુષાર્થ. એટલે કે થોડ દેહથી કરવામાં આવતી મહેનત અને સૂક્ષ્મ શરીરથી કરવામાં આવતી મહેનત. લો, દેહે કરીને માણસ દેહ ઇન્દ્રિયો દ્વારા કથા કીર્તન સેવા સત્સંગ ધર્મ નિયમ વ્રત તપાદિક જાત્રા બીજું ત્રીજું દાન પુણ્ય કરે ને, એ બધો દૈહિક પુરુષાર્થ. પછી આંતરિક પુરુષાર્થ, જે આ થોડ શરીરની એમાં જરૂર નથી, કેવળ સૂક્ષ્મ શરીરે કરીને થાય છે, તે શું? તો કે આત્મા પરમાત્માનું ચિંતન વેગપૂર્વકનું કરવું, બરાબર છે. એ ક્યાં થાય? હા, અંતર્દૃષ્ટિ કરવી, જાણપણું રાખવું, દોષો ઓળખવા, ટાળવા, મન આદિ અંતકણ સામે યુદ્ધ કરવું, નિષ્કપટ નિખાલસ રહેવું, આંતરિક ભાવનાનું શુદ્ધિકરણ કરવું, ગુણગ્રાહી દ્રષ્ટિ કેળવવી, દિવ્ય ભાવની દ્રઢતા કરવી, શ્રદ્ધા વિશ્વાસ અને ખપ નિત્ય નવા નવા રાખવા કેળવવા, ભગવાનમાં પ્રેમ કરવો. પ્રેમ છે ને ભગવાનને વિશે કરવાની બાબત, એ પ્રેમ આંતરિક ભાવના છે, એ શારીરિક ધર્મ નથી. ભાવના છે ને એ ભીતર હોય છે, એટલે પ્રેમ એ ભીતરી બાબત છે. તો આ ભીતરી પુરુષાર્થ અને બાહ્ય પુરુષાર્થના વિભાગથી પુરુષાર્થના વળી બે ભાગ પાડીને સમજાવ્યું. હવે એમાં થોડી તારતમ્યતા બતાવી દઉં. લૌકિક પુરુષાર્થ કરતા આધ્યાત્મિક પુરુષાર્થનો ફાયદો વધુ છે. એમાંય આધ્યાત્મિક પુરુષાર્થ કરતા પણ નિષ્કામતા વાળો જો પુરુષાર્થ કરીએ તો એનો ફાયદો દિવ્ય થાય છે અને તે શ્રેષ્ઠ છે. એમાંય દૈહિક કરતા આંતરિક પુરુષાર્થનું મહત્વ વધારે છે, વિશેષ છે. એમાં પણ શાસ્ત્ર તથા સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જ જો તે બધો પુરુષાર્થ કરવામાં આવે તો જ એની સાચી સફળતા મળે. મન ફાવે એમ સ્વેચ્છાચાર પ્રમાણે જો આ બધું થાય તો એમાં મજા નહીં, આ વાત સમજી લેવી. હવે લૌકિક પ્રાપ્તિ માટે જે કાંઈ કરીએ તેમાં ભાગ્ય અનુસારે જ ફળ મળે છે, અને આધ્યાત્મિક માટે જે કાંઈ કરીએ એમાં ભગવાનની કૃપા ભળે છે. સમજી જાજો, લૌકિક પ્રાપ્તિ માટે જે કાંઈ કરીએ તેમાં ભાગ્ય અનુસારે જ ફળ મળે છે, ફક્ત પ્રયત્ન પ્રમાણે જ નહીં, તમે ગમે એટલા પ્રયત્ન કરો તો પણ ભાગ્યમાં જ મળે, નહીંતર ન મળે. પણ આ છે કઈ બાબતમાં? લૌકિક બાબતમાં. આધ્યાત્મિક બાબત છોડી દો પછી. આધ્યાત્મિક બાબતના સહારે લૌકિક બાબત મેળવવા ઈચ્છતા હોય ને એને પાછું ભાગ્ય પ્રમાણે જ મળે છે એવું નથી. કેમ છે? એમાં આધ્યાત્મિકતા ભળી ગઈ એટલે તમારા ભાગ્યને પણ આગું પાછું કરીને તમને પ્રાપ્તિ પમાડે એમ સમજવું. હવે આધ્યાત્મિક માર્ગમાં ભાગ્યમાં પ્રારબ્ધમાં ફેરફાર થાય છે એનું કારણ મેં તમને કહ્યું કે ભગવાનની અગર કોઈ મોટા પુરુષની કૃપા ભળે છે એટલે ફેરફાર થાય છે. એટલે કેટલુંક ભાગ્યમાં ન હોવા છતાં કૃપાથી મળે છે, કેટલુંક ભાગ્યમાં લખ્યું હોય ભોગવવાનું છતાં કૃપાથી ન ભોગવવું પડે તે ટળી જાય છે, અને તે ભલે લૌકિક હોય કે અલૌકિક હોય પણ આધ્યાત્મિકતા ભળે એટલે બધો ફેરફાર થાય. હા, આધ્યાત્મિક માર્ગમાં પ્રવેશ માટે શુભ કર્મોની જરૂર પડે છે. હાવ કાંઈ એમનામ ભાગ્યમાં કાંઈ ન હોય અને આધ્યાત્મિક માર્ગમાં પ્રવેશ ન થાય, કાંઈક તો પૂર્વજન્મના સંસ્કાર કે કંઈક જોઈ કે આ જન્મમાં કાંઈક એનાથી એવું થઈ ગયું હોય અને એનાથી સેલ્ફ લાગે ને ગાડી ઉપડે, એ માણસ લૌકિક મટીને આધ્યાત્મિક બને ખરો. એને માટે કાંઈક થોડું ઘણું સેલ્ફ મારવા પૂરતું જોઈ. આધ્યાત્મિક માર્ગમાં પ્રવેશ માટે શુભ કર્મની જરૂર પડે છે. પછી તો ભગવાનની આજ્ઞા ઉપાસના માટે જેટલું કાંઈ કરીએ, ભગવાનનું જેટલી ઉપાસના કરીએ, ભગવાનની જેટલી આજ્ઞા પાળીએ તે પ્રમાણે પ્રભુ આપણા ઉપર વિશેષ વિશેષ પ્રસન્ન થાય જ છે. પરંતુ ક્યારેક તો મમતા વશાત, દયા વશાત ભગવાન આ મારો છે એમ માનવાથી એમની અકારણ કૃપા પણ થઈ જાય છે. ક્યારેક આવો મોટો લાભ અકારણ થઈ જાય ભગવાનને, ક્યારેક એમ થઈ જાય ભાઈ હવે મારો છે, હે ક્યારેક એમ દયા આવી જાય કે હવે મારો છે ને દુઃખી થાય છે, ક્યારેક એમ થઈ જાય કે આશ્રિત છે એટલે એની ખબર લેવી જોઈએ એમ સમજીને ભગવાન આપણા ઉપર અકારણ કૃપા કરી નાખે છે. એમાં આપણા પ્રારબ્ધને ભાગ્યને આગુ પાછું કરી નાખે, દુઃખ લખ્યું હોય તો સુખ કરી નાખે, આવું કરી નાખે. ભગવાનની પ્રાપ્તિ હવે આવી જાઓ, અને ભગવાનની પ્રાપ્તિ તો માત્ર ને માત્ર એમની કૃપાથી થાય, એ પ્રારબ્ધમાં લખેલી હોતી નથી. એને માટે પુરુષાર્થ કરીને પરમેશ્વરની કૃપા સંપાદન કરવી પડે છે, એટલા માટે ભગવાનની આજ્ઞા પાળવી પડે છે, એટલે ભગવાનની કૃપા થાય છે. કૃપાથી પછી ભગવાન પોતે મળે છે, એ ભાગ્યથી નથી મળતા અને પુરુષાર્થથી એ પણ નથી મળતા, બેયની વચ્ચે કૃપા નામનું એક તત્વ છે એનાથી પરમેશ્વર મળે છે. આ વાત સમજવી, કૃપા શેનાથી મળે છે તો એમની આજ્ઞા ઉપાસના કરવાથી, આ પાછું સમજવું. જોને વચનામૃત સારંગપુરના 11માં મહારાજને મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજ કૃપાથી કેટલું કામ થાય ને પુરુષ પ્રયત્નથી કેટલું થાય, ત્યારે મહારાજે કીધું કે ભાઈ પુરુષ પ્રયત્નથી આત્મનિષ્ઠ થઈ જવાય, કાળક્રમ માયાથી પર થઈ જવાય, આટલું તો થાય, માયાથી મુક્ત થઈ જવાય ત્યાં સુધીનું થાય, પણ ભગવાનથી યુક્ત ન થઈ જવાય, ભગવાનની પ્રાપ્તિ ન થાય, એ તો ભગવાનની કૃપાથી જ થાય છે ને વાત. ભાગ્યથી કેટલું થાય, પુરુષ પ્રયત્નથી કેટલું થાય એ વાત છોડો, અહીં તો પુરુષ પ્રયત્નથી કેટલું થાય ને ભગવાનની કૃપાથી કેટલું થાય એ વાત આવી. ત્યારે જુઓ, પુરુષ પ્રયત્નથી આય સુધી તો થઈ શકે છે કે જીવ આત્મનિષ્ઠ થાય, માયાથી મુક્ત થાય, આ સુધી થઈ શકે, પણ ભગવાન નિષ્ઠ થવા માટે ભગવાનની કૃપાની જરૂર પડે છે. એ વસ્તુ હાવ અલગ આવી પછી, પણ આપણે તો અહીંયા આગળ વધવું છે કે ભાગ્ય પુરુષાર્થ વિવેક એટલે શું. હવે બે ભેગું કર્યું, ભાગ્યની વ્યાખ્યા કરી, પુરુષાર્થની વ્યાખ્યા કરી, વચ્ચે વચ્ચે વાસનાની વ્યાખ્યા કરી, ભગવાનની કૃપાથી કેટલું મળે ને પુરુષાર્થથી કેટલું મળે એ બી સમજાવી દીધું. પણ હવે આપણો જે વિષય છે ભાગ્ય અને પુરુષાર્થ, એ બેયનો વિવેક એટલે શું, આપણા જીવનમાં એની શું જરૂર છે. તો આપણા જીવનમાં ભાગ્ય કેટલું કામ કરે છે અને પુરુષાર્થથી કેટલું કામ થાય છે તે બંનેનો ક્યારે કોને કેટલું પ્રધાન અપ્રધાન રાખવું તેનો સ્પષ્ટ વિભાગપૂર્વક જે નિર્ણય તેને જ ભાગ્ય પુરુષાર્થ વિવેક કહે છે. ખ્યાલ આવી ગયો? આપણા જીવનમાં ભાગ્ય કેટલું કામ કરે છે, આપણા પુરુષાર્થથી કેટલું કામ થાય છે, ભગવાનની કૃપાથી કેટલું કામ થાય છે એ તો અલગ વસ્તુ રહી. આપણે તો અહીં બેની જ માથાકૂટ છે. હવે એ બંનેમાં એટલે કે ભાગ્ય અને પુરુષાર્થમાં કોને કેટલું પ્રધાન્યપણું આપવું, પ્રધાનપણું કોને કેટલું અપ્રધાન રાખવું, ક્યારે ક્યાં સમયે સંજોગે, એ જે વિવેક આવવો એ છે ભાગ્ય પુરુષાર્થ વિવેક. તેનો સ્પષ્ટપણે વિભાગ થઈ જવો જોઈએ, અંતરમાં નિર્ણય થઈ જવો જોઈએ, તો આપણે ભાગ્ય પુરુષાર્થ વિવેકવાળા ગણાઈએ. જેને જીવનમાં ભાગ્ય અને પુરુષાર્થનું યથાર્થ રીતે જ્ઞાન હોય તેને ભાગ્ય પુરુષાર્થનો વિવેકી કહેવાય. હવે અહીં એક દાખલો દેવો છે તાકી વાત સમજાય જાય. ખેડૂત માટે વરસાદ થવો, ટાઢ તડકો અને પવનરૂપી વાતાવરણની સાનુકૂળતા થવી એ ભાગ્યની જગ્યાએ છે. આવી ગઈ વાત મગજમાં? વરસાદ થાય, ટાઢ તડતા વગેરેની સાનુકૂળતા થાય એ ભાગ્ય પ્રમાણે થાય. અને ખેડૂતે ખેતરમાં વાવવું, બિયારણ સારું લાવવું, એને હરખું રોળવું, હ એ કોનું કામ છે? પુરુષાર્થનું. સમજ્યા? પછી વાવી દીધું પછી એને ઉગાડવું એ કોનું કામ છે? ભાઈ ભાગ્યનું. ભાગ્યમાં હોય તો ઉગે, નહીતર બળી જાય માલિકર માલિકર. સમજાણું? પણ ઉગી ગયું પછી એની પડખે ખડ હોય એને ખોતરીને કાઢીને એને બરાબર આમ હરખો મોકો આપવો વધવાનો એ કોનું કામ? એ પાછું પુરુષાર્થનું. કમાલ કી વાત હે, તમે તો બધું જાણો છો. ભાઈ 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 પછી એ ઉગેલા ને વરસાદ વરસે ને તડકો પડે ને બાળી નાખવું એ કોનું કામ છે? ભાગ્યનું. બરાબર છે? પણ જયારે એવી રીતે થતું હોય ત્યારે કુવામાંથી કઈક ડેક ચેકડેમમાંથી પાણી લઈને પાછું એને બચાવવું એ કોનું કામ? પુરુષાર્થનું. હા હા, એમ મોટું થાય ઈ વધે એ કોનું કામ? ભાગ્યનું. એમાં દાણા આવે એ કોનું કામ? ભાગ્યનું. પછી દાણા લણીને એને ખળામાં નાખીને મહળીને જુદા કરવા એ કોનું કામ? પુરુષાર્થનું. ભાઈ 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 હા. અને એ ખળામાં દાણા પડ્યા હોય ને વરસાદ વરસીને એને પાછા કોવાવી ન નાખે એ કોનું કામ? ભાગ્યનું. અને એ ગાડું ભરીને ઘરે લઈ જાય ને એને દળી નાખીને એનો રોટલો કરીએ અને ખાઈ નાખીએ ત્યાં સુધીનું કોનું કામ? પુરુષાર્થનું. પછી માલકર જઈને પચે ન પચે ગોટાળો થાય ઝાડો થઈ જાય એ કોનું કામ? ભાગ્યનું. એટલે આ રીતે ભાગ્ય પુરુષાર્થ ભાગ્ય પુરુષાર્થ હાલ્યા કરે છે. આ તમને દાખલો આપ્યો માટે આ વાતને જાણવી ઘણી બધી જરૂરી છે. એ જ રીતે ભાગ્ય દેશ કાળ પુરુષાર્થ અને પ્રભુ કૃપા ચારેય બાબત સમજવા જેવી છે. આ વળી એક નવું વચમાં નાખ્યું. ભાગ્યની અને પુરુષાર્થની વાત આપણે સમજ્યા, પણ વચ્ચે એક દેશકાળ નામની વાત બહુ જાણવા જેવી છે, જે વડતાલના છઠ્ઠા વર્તાવતમાં મહારાજે કહ્યું છે. જેમ કે ભાગ્યમાં જીવવાનું લખ્યું હોય અને વિષમ દેશકાળ થાય તો માણા મરી જાય, એક આમટા લક્ષાવધિ મનુષ્ય મરી જાય, યુદ્ધ ફાટી નીકળે એમાં ભાગ્યમાં જીવન લખ્યું હોય તો ગુજરી જાય. માટે ભાગ્ય કરતા દેશકાળનું જોર વધારે થયું. ભાગ્યમાં જીવવાનું લખ્યું હોય તો મરી જાય જો એવા વિષમ દેશકાળ આવી જાય તો. માટે સમજી ગયા ને તમે, ભાગ્ય કરતા દેશકાળમાં તાકાત વધારે છે. હા, એ સમજવું જોઈએ. હવે સાંભળો, અને એના કરતા ભગવાન અને મોટા પુરુષના શુભ કર્મનું બળ વધારે કહ્યું છે. એ દેશકાળને પણ ફેરવી નાખે તૈયી, આ સમજવું જોઈએ. ભાગ્ય કરતા દેશકાળમાં જોર વધારે, દેશકાળ કરતા ભગવાન ને સંતોના શુભ કર્મમાં જોર વધારે છે. પણ વિમુખ જીવના કર્મનું બળ કહ્યું નથી. વિમુખ જીવ નથી દેશકાળ ફેરવી શકતા કે નથી ભાગ્ય ફેરવી શકતા. ભલે મરી જાય મહેનત કરીને, પણ એને તો મહેનત પૂરતું જ મળે, વધારે કાંઈ ન મળે. પણ આધ્યાત્મિક માર્ગમાં ઉતરેલા નામાં એ તાકાત હોય છે કે એ ભાગ્ય પલટી શકે ને દેશકાળને ફેરવી શકે, હોનિકો અનહોની કરી શકે, અનહોનિકો હોની. કોણ? આધ્યાત્મિક માણસો. આટલી વાત સમજવી. એટલે જ ભગવાન સ્વામિનારાયણે વચનાવતમાં સ્પષ્ટ કહ્યું કે ભગવાન દેશકાળ કર્મ અને માયાદિકનું ચાલવા દે એટલું ચાલે, ન ચાલવા દે તારે લેશ ચાલે નહીં. રાજા વજીરનો દાખલો આપ્યો કે રાજાનું મંત્રીમંડળ રાજા હાલવા દે એટલું જ કરી શકે, રાજા જ્યારે ન ઈચ્છે ત્યારે મંત્રીમંડળથી ચૂંક ચાંકાય ન થાય. એમ સર્વશ્રેષ્ઠ તો રાજાધિરાજ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એક જ છે. આ વાત પાકી? અરે વાહ, હમારે ભયો વૃદ્ધ કી બાત બહુ અચ્છી લગી. તો હાલો આગળ જઈશું. પાંચમો પ્રશ્ન આવી ગયા, ભાગ્ય કેવી રીતે નિર્માણ થાય, ભાગ્ય કેવી રીતે ઉત્પન્ન થાય એવો એક પ્રશ્ન છે. જોકે આપણે આ વાત થઈ ગઈ, ઉત્તરમાં ઉત્તર આવી ગયો, તેમ છતાંય ચોખ્ખી કરીએ કે પુરુષાર્થના આધારે જ પ્રારબ્ધ નિર્માણ થાય છે. જેનો જેવો પુરુષાર્થ તેનું તેવું પ્રારબ્ધ. પાપી પુરુષાર્થ, આગીના બારો પુરુષાર્થ, મનમાં આવે એવો પુરુષાર્થ તો એનું ભાગ્ય પાપી દુઃખદાયક હોય છે. અને જેનો પુરુષાર્થ શાસ્ત્ર પ્રમાણે હોય, કોઈ ભગવાનના મોટા સંત ભક્તની આજ્ઞા પ્રમાણે હોય, સ્વેચ્છાચારી ન હોય, પાપાચારી, અનીતિમય, અધર્મમય ન હોય, તો એનું પ્રારબ્ધ સારું બને છે. હા, વર્તમાન પુરુષાર્થના આધારે ભવિષ્યનું પ્રારબ્ધ નિર્માણ થાય છે. આજ તમે જે કાંઈ કરો છો એ જ આગળ જતા તમારું નસીબ બનીને તમારી સાથે આવે છે. પહેલેથી કઈ કોઈનું નસીબ બની ગયેલું નથી હોતું, પોતાનું નસીબ ભાગ્ય તકદીર માણસ પોતે જ બનાવે છે. ખ્યાલ આવ્યો તમને? અને ઘણી વખત તો ભગવાન પોતાનું ભાગ્ય નસીબ ત્યાં ત્યાં ભોગવાવી દે છે. આપણે કોકને ગાળી દઈએ, કર્મ કર્યું, ઓલે ઉપાડીને લાફો મૂકે એટલે ફળ મળી ગયું, એટલે એમાં કઈ ભાગ્ય બનવાની જરૂર જ નથી. ન્યાય ન્યા શ્રીપતિમ ટોપલો ભરી રાખવાની જરૂર નહીં. કેટલુંક તો ભગવાન ફટાફટ ને ઉકેલ ના મૂકી નાખે એટલે એનો ઢગલો થાય ને પાછું એમાં હિસ્સો કાઢે ને એ ભોગવાન થાય ને એવું નહીં. પણ ઘણા કર્મ એવા છે કે જે સંચિતમાં વયા જાય, પછી એમાંથી જન્મ લઈ ત્યારે ભાગ તરીકે બહાર આવે, આવે તાવે ને ન્યાન્યા પીડ્યા રે, તે કેટલાક જન્મ પછી પણ ભોગવવાનું થાય અને કેટલું ફટ લઈને પતી જાય. કોને ક્યારે કેટલા જન્મ પછી કઈ વખતે કર્મ ભોગવાવવું એ હિસાબ કિતાબનું કામ માત્ર એક ભગવાન કરે છે ને એ જ બધું ભોગવાવડાવે છે. કોઈને હો જન્મ પછી પણ ભોગવવાનું થાય, કોઈને હો સેકન્ડ ન થાય, ન્યાન્યા અભિકર્મ અભિફળ. કેમ જે અનંત કોટી બ્રહ્માંડો એના બધા જીવાત્માઓ એની કોઈ ગણતરી થાય એમ નથી, બધા એના કર્મ ફળ ભોગવાવડાવવાના. એ પણ પોતે સાક્ષાત અંદર પ્રવેશ કર્યા વિના, એકબીજા સાથે જ અથડાવીને, એકબીજાના હવાલા પાડીને, એકબીજાની સાથે સેટ કરીને ભોગવાવડાવવાના. એટલે એટલું બધું એ કામ અઘરું છે અને એમાં ક્યાંય ભૂલ ન થાય. જેનો જેવું કર્મ હોય એવું એને ફળ મળે જ, પણ મોડું થાય, મોડું થાય. બહુ મોટું ખાતું ને એટલે મોડું થાય, તરત તરત બધાનું સેટિંગ જ ન થાય. વિચાર કરો તો તમને ખબર પડે. આ વાત આમ છે, બહુ અઘરું છે. આ કર્મ ફળ દેવાનું કામ છે ને બહુ જ અઘરું છે. પાછું એકબીજા દ્વારા અથડાવીને જ દેવાનું ને. એક પાડાને ચાર સિંહ ભેળા થઈને ફાડી ખાય, પાડો બચવા ઘણી મહેનત કરે પણ સિંહ છોડે નહીં, બરોબર છે? હવે તમે વિચાર કરો, આ પાડાને આ રીતે ફાડી ખાધો તો પાડાનો કંઈક પૂર્વે કર્મ હશે, એ કર્મ આ સિંહ દ્વારા ભોગવાવડાવવાનું છે, બરોબર છે? હવે એ ભગવાનને એ સેટિંગ કરતા આવડે. બોલો, કાં તો એ પાડાએ આ ચારેય સિંહને કોક દાડો રૂમમાં પૂરીને ભડાકે દીધા છે, અને પછી તો એમ સમજીએ કે ભાઈ એવું નહીં હોય, પણ ભગવાને જીવો જીવસ્ય ભક્ષણમ એવી આ સૃષ્ટિ રચી, તો આ સિંહનો તો ખોરાક જ માંસ છે, બરોબર છે, એટલે એની આજીવિકા પૂર્તિ માટે એને આ પાડાને માર્યો. પાડાના કઈક એવા કર્મ છે. હવે આ જે થયું, પણ અન્યાય કોઈને તો થતો જ નથી, એ વાત પાકી. કોઈને અન્યાય ક્યારેય નથી થતો. એને કર્મ એનું ન હોય છતાં ભોગવવું પડ્યું હોય એવું ન બને, ન બને, ન બને, કોઈ દી ન બને. અને એને કર્મ કર્યું હોય અને એને એમાંથી છટકી જવું હોય તો એ ન મેળ ખાય, ન મેળ ખાય, ન મેળ ખાય. કોકનું કર્મ કોકને ભોગવવું પડ્યું એ કોઈ દી ન બને. અને તમે કાંઈ પાપ કર્યું નહોતું ને એડવાન્સ તમારે ભોગવવું પડ્યું, પાપની બાકી મળી, એ ન મળે, એ નથી થતું. તમે ભોગવી રહ્યા છો તો કાંઈક તમારું કર્મ હશે, હશે ને હશે. આ ભગવાનનું કારખાનું છે, ભગવાને સંભાળેલો ખેલ છે, એમાં ક્યાંય ભૂલ ક્યારેય થતી નથી. એ જ પરમેશ્વરનું પરમેશ્વરપણું છે, એ જ એનું સર્વ નિયંતાપણું, સર્વ કર્તાપણું ને કર્મ ફળ પ્રદાતાપણું છે. એ વાતનો વિચાર કરીએ તો ભગવાનનો મહિમા એટલો બધો વધી જાય એમ છે, એટલો બધો વધી જાય એમ છે, ભગવાન સિવાય કોઈનો મહિમા જ ન રહે, ગાઢ પ્રીતિ ભગવાનમાં થઈ જાય. પણ આપણે કોઈ દી આવો ભગવાનનો મહિમા વિચારી શકતા નથી, બુદ્ધિ નહીં ને. ખ્યાલ આવી ગયો? આપણે અટાણે જે કાંઈ કરી રહ્યા છીએ એ જ આગળ જતા આપણું પ્રારબ્ધ બને છે. માટે સારું કરશું તો સારું પ્રારબ્ધ બનશે, ખરાબ કરશું તો ખરાબ પ્રારબ્ધ બનશે, અને એ જ ભોગવવાનું થશે. અને ભાગ્યમાં જે સુખ ન લખ્યું હોય પ્રારબ્ધ થઈ ગયું. હવે એ પ્રારબ્ધમાં ભાગ્યમાં જે સુખ ન લખ્યું હોય તે પરિશ્રમ કરવા છતાં મળતું નથી, અને ભાગ્યમાં હોય તો તે સહજ પ્રયત્નથી મળી જાય છે. થોડુંક તમે કઈક કરો આમ ત્યાં મળી જાય, પણ કાંઈ જ ન કરો તો ભાગ્યમાં હોય તો એ ન મળે. પણ જો એની યારે ક્રિયામાન જોડાયેલું છે એ પાછું સમજી રાખવું. પણ તમારા ભાગ્યમાં ન હોય પછી તમે ગમે એટલો દાખલો કરો ન મેળવે. તમારા ભાગ્યમાં દીકરો ન હોય તો ન જ મળે. હા, પછી તમે આધ્યાત્મિક માર્ગનો ઉપયોગ કરો, ભગવાનનો આશીર્વાદ કરી કોઈ સંતનો આશીર્વાદ કરો અને કૃપા મેળવો અને આશીર્વાદ લ્યો તો પ્રારબ્ધ બદલી શકે છે પાછું. પણ આધ્યાત્મિક માર્ગના યુઝ વિના કેવળ કર્મના માર્ગે કર્મ મટતા નથી મારા બાપ. નો ભાગ ફરે એમાં તો તમારે અલગ અલગ જ ભોગવન થાય. હારું કરો એનું હારું ભોગવન થાય ને મોળું કરો એનું મોળું ભોગવન થાય, પણ બે ભોગ્યા જ કરો. એમાં કાંઈ માફી મળતી નથી, ફેરફાર ટ્રાન્સફર કાંઈ થતું નથી. પણ એક આધ્યાત્મિક જગતમાં શાસ્ત્ર એમ કહે છે કે ભગવાન અને ભગવાનના સંત જે છે ને એ આ બધું આડુંઅવળું કરી શકે છે, અને એવું ઘણું થયું છે, બહુ જ અનુભવાનું છે, લખાણું છે, પણ બહુ, જેને આપણે પરચા કહીએ છીએ એ વાત આપણે સમજીએ છીએ. બ્રહ્મચારી અચિંત્યાનંદજી વિવેક શતકમાં એમ કહે છે, પ્રતિકૂલમ યદા દૈવ્યમ તદા કિમ સ્યાત કૃતોદ્યમૈહિ ઉન્મૂલયંતિ શલભાહા ક્ષેત્રે સસ્યમ યથાખિલમ. અર્થાત જ્યારે ભાગ્ય વિપરીત હોય ત્યારે ગમે તેટલા પ્રયત્ન કરવાથી પણ કશું મળતું નથી. જેમ કે અચાનક આવેલા તીડ ખેતરમાં તૈયાર થયેલા તમામ ધાન્યનો નાશ કરી નાખે, ત્યારે ખેડૂતે ગમે તેટલી મહેનત કરી હોય તો પણ તેના હાથમાં કશું જ આવતું નથી. આ ભાગ્યનું બળ ગયું. એના ઉપર એક વાત કરવી છે. આફ્રિકામાં એક સુખી ખેડૂત રહેતો હતો, પરિવાર સાથે લેરું કરતો. એકવાર એની પાસે એક ઝવેરી આવ્યા, વાતની વાતમાં એણે વાત કરીને હીરાનો મહિમા બહુ ગાયો. હીરા વાળા હીરાનો મહિમા ગાય. ઝવેરીએ ખેડૂતને સમજાવતા કહ્યું કે તમારા અંગૂઠા જેવડો હીરો હોય ને પટેલ તમારી પાસે તો તમે આખા શહેરના માલિક બની જાઓ. હે? હા, અને મુઠ્ઠી જેવડો હીરો હોય તો પૂરા દેશના માલિક બની શકો, એટલી એની કિંમત થાય. ઓ ખેડૂભાઈ, આટલું કઈ ઝવેરી ધોઈ ગયો, પણ ખેડૂતને રાતે ઊંઘ આરામ થઈ ગઈ, બેચેની આવી ગઈ, ક્યારે મુઠ્ઠી જેવડો હીરો ગોત્યો હું. હા હા, બીજે દિવસે હીરો ખરીદવા ખેતર વેચ નીકળ્યું. સાંભળજો તમે, હા આપણને કોઈક આવો કઈક મહિમા કહી જાય તો પાછો સીધો ધડાકો નો મારવો. હા હા, ખેતર વેચી નાખ્યું, પરિવારને જરૂર પૂરતા પૈસા આપી હીરાની શોધવા નીકળી પડ્યો. આખા આફ્રિકામાં ફેર્યો પણ ક્યાંય હીરો ન મળ્યો. પછી યુરોપ ખંડમાં ફેર્યો છતાં હીરો ન મળ્યો. પછી સ્પેન પહોંચ્યો, સ્પેન દેશમાં, ત્યાં આર્થિક શારીરિક અને માનસિક શક્તિ બધી ખલાસ થઈ પડી. પછી ત્યાં બારસેલ નદીમાં પડી આત્મહત્યા કરીને મરી ગયો. ભાગ્યમાં નહોતું તો ગમે એટલું ભટક્યો, દેશ વિદેશ ફેર્યો પણ કાંઈ મળ્યો નહીં, ખરું ને? ઓલા આનંદજી સંઘાડિયા માંગરોળના જો ને, મુંબઈ જવા તૈયાર થયા તે મોર મહારાજે પ્રારબ્ધ દેખાડ્યું. પછી મહારાજને પૂછ્યું કે મારી મોર કોક જતું હતું તો કે તમારું પ્રારબ્ધ હતું તો એ ક્યાં જતું હતું? મુંબઈ. કેમ તક તમે મુંબઈ જાઓ છો ને એટલે તમારા માટે ત્યાં કોદરાના રોટલા તૈયાર કરવા ઉપડ્યું. પછી કીધું મહારાજ હું કરું તક અમે કહી એમ કરો, પ્રારબ્ધ બદલ જાયગા. આ વાત છે. આને પ્રારબ્ધમાં નહોતું, નો ભગવાન કે સંતને શરણે ગયો, ખેતર વેસી માર્યો અને રખડી રખડી મરી ગયો. જાજા બધા આમ જ કૂટાય છે. હવે સાંભળવા જેવું, આફ્રિકામાં જે વ્યક્તિએ એનું ખેતર વેચાતું લીધું હતું ને, તે ખેતર વચ્ચે વહેતા નાના ઝરણામાં એક દિવસ ઊંટને પાણી પાતો હતો. હવારના સૂર્યના કિરણોમાં એક ચળકતો પથ્થર જોયો એને. ઘરની શોભા વચ્ચે એમ સમજી એ પથ્થરો ઘેરે લેવો. એ જ દિવસે યોગાનું યોગ પેલો ઝવેરી ફરતો ફરતો એને ઘેરે આવ્યો. ચમકી રહેલા પથ્થરને જોઈને ખેતરના નવા માલિકને ઝવેરીએ કહ્યું, શું હીરો મળી ગયો પટેલ? પટેલ કે ક્યાં હીરો? તો આ રહ્યો ને, તો હું જ જાણતો. ત્યારે ઝવેરી કહે, મેં પહેલી નજરે હીરાને પરખી લીધો, આ અમૂલ્ય હીરો છે. તે નવો માલિક ખેતરનો હતો, એણે એમ કીધું કે આવા તો મારા ખેતરમાં અનેક પથ્થર છે, હાલો હું તમને બતાવું. ઝવેરીને લઈને એ ખેડું એ ખેતરમાં આવ્યો. બંને જણા ખેતરમાં ગયા, નમૂના રૂપે થોડાક પથરા લીધા અને ખરેખર તે પથ્થર જ અણમોલ હીરા હતા. એકરોમાં પથરાયેલું એ ખેતર હીરાઓથી ભરેલું હતું અને ઓલો બારસેલ નદીમાં આપઘાત કરીને મરી ગયો સ્પેનમાં. આ એનું જ ખેતર. સાંભળો તમે, સમજાઈ ગયું? આ નસીબની, ભાગ્યની, પ્રારબ્ધની, દૈવની, તકદીરની વાત કરી. ઓલ્યાન ભાગમાં નહોતું તો એનું જ ખેતર હીરાથી ભરેલું હતું, કાંઈ હાથે આવ્યું નહીં, ભટકીને મરી ગયો. અને જેના ભાગમાં હતું એને ખેતર ખરીદ્યું ને હીરા હીરા થઈ પડ્યો. હા હા હા, ક્યાં વાત હે. આ વાર્તામાંથી એવો બોધ મળે છે કે આપણામાં શક્તિ ન હોય તો કોઈના કહેવા ચડી ન જવું ઓલ્યાન જેમ. બીજી વાત એ કે જે મેળવવું જ હોય તેની પૂરી જાણકારી મેળવવી જોઈએ. સમજ્યા વિનાનું દોડાદોડ કરવા મંડી પડવું નહીં, નહીતર બધી શક્તિ ખતમ થઈ જાય ને આપઘાત કરીને મરી જવું પડે. ત્રીજી વાત એવી, કોઈ અનુભવીને અનુસરવું. ચોથી વાત, આપણા ભાગ્યમાં હોય તો અનાયાસે ઘણું મળે છે અને ભાગ્યમાં ન હોય તો આપણી જ પાસે હોય છતાં પામી શકતા નથી. આપણી પાસે હોય તો એ ન મળે. સમજાઈ ગયો? આપણા જ ઘરમાં આપણા વડવાઓએ ડેગડા ને ડેગડા સોના ચાંદીના સિક્કા ડાટ્યા હોય, આપણે આખી જિંદગી એ જ ઘરમાં ભૂખ્યા હોઈને મરી જઈ. અહીં ન હોય તો, અને પછી આપણા છોકરા એ ઘર વેચી દે ને કોકને, એ નવા મકાન કરવા એને પાડીને પાયો ખોદે તે ડેગડા નીકળે ને આપણને વાત ન કરે. આમ છે ભાઈ, એ નસીબ કા મામલા હે. સારું, હવે આગળ જવું છે આપણે છઠ્ઠા પ્રશ્નમાં, કે ભાગ્યમાં હોય એટલું જ મળતું હોય તો પરિશ્રમની શું જરૂર? લે કરો વાત. હે ભાઈ, આજથી સુધી તમે જે વાત કરી એ ભાગ્ય પ્રમાણે મળે છે એમ બહુ ભાગ્યનો મહિમા ગાયો, તો પછી પરિશ્રમની શું જરૂર? હે ભાગ્યમાં હશે મળશે, નહીં હોય તો નહીં મળે. હુઈરો ખાઈ પીન તઈ અચિંત્યાનંદ બ્રહ્મચારી વિવેક શતકના લેખક આવ્યા તો બોલ્યા, કોપી વિદ્યામ તથા વિત્તમ પ્રાપ્નુયાત નોદ્યમમ વિના ઋતે પ્રચાલનમ નેયાત તાલ વૃત્તા નીલમ યથા. જેમ હલાવ્યા સિવાય પંખાનો પવન લાગતો નથી. સમજાણો, નવો નવો વહુ હાહરે પંખો લઈને આવી, હાવ નવો પડીકા પેક. કહો પછી એના છોકરાના ઘરે છોકરા થયા, એની વહુ આવી, એની આગળ એને વાત કરી કે હું જેવી પંખો લાવી હતી એવો ને એવો હજી છે. હા, તમારે ઘડીકમાં તૂટી કેમ ગયો? તો એ પહેલી એ પૂછ્યું કે તમે પંખો વાપરો કેવી રીતે? તો કે હું પંખો પકડીને ઊભી રહું અને ઈ આમાં માથું હલાવે, આમ વાપરીશ. હવે પંખો તૂટે કોઈનું માથું તૂટે? પંખો હલાવ્યા વગર પવન આવે ન આવે. સેમ એ રીતે મહેનત કર્યા વિના કોઈ પણ માણસ વિદ્યા અને ધનને પામી શકતો નથી. કાંઈક તો મહેનત કરવી પડે, ભાગ્યમાં લખ્યું હોય તોય. પ્રપેદિરે પ્રાક્તન જન્મ વિદ્યા, પાર્વતી ભણવા બેઠા રઘુવંશમાં, તે પૂર્વજન્મની વિદ્યા પ્રાપ્ત થઈ, પણ ભણવા બેઠા ત્યારે થઈ, ઘરે હતા ત્યાં ન થઈ. જવું પડે ભણવા, નિહાળે માસ્તરનો માર ખાવો પડે એટલે વિદ્યા આવી જાય. પણ તમે એમ માનો કે મારા ભાગ્યમાં વિદ્યા હોય તો હું અહીંયા બેઠો છું ઘરે અને બધી પ્રાપ્ત થઈ જાય, કાંઈ પ્રાપ્ત ન થાય. ભાઈ ચોખ્ખું કહી દીધું, જેમ હલાવ્યા સિવાય હાથના પંખાનો પવન લાગતો નથી, તેમ મહેનત કર્યા વિના કોઈ પણ માણસ વિદ્યા અને ધનને પામી શકતો નથી, એમ અચિંત્યાનંદ બ્રહ્મચારી બોલ્યા. એના ઉપર મારે તમને એક વાર્તા કહેવી છે, આપણા દેશના મહાન એક પુરુષની, ડોક્ટર રાધાકૃષ્ણન સર્વપલ્લી, એક દિન સમય આપણા રાષ્ટ્રપતિ હતા. સાંભળો, જ્યારે ચેન્નઈ કોલેજમાં એમનો અભ્યાસ ચાલતો હતો તે સમયે તેમને કાંઈ આવડતું નહોતું, બહુ કંટાળતા ભણતા ભણતા. યુવાનો સાંભળો છો, કઠણ કઠણ અભ્યાસ કરવાનો આવે અને કંટાળો સડે અને બહુ ઠાકે. એક દિવસ તો એવા ઠાક્યા એવા ઠાક્યા, તે કોલેજ છોડીને ઘર તરફ ભાગ્યા, ઘણું દૂર વ્યા ગયા. પછી રસ્તામાં એક ઝાડ આવ્યું, તેને હેઠે બેઠા શાંતિ, ઘેરે જાય તો માતા પિતા વટે. ત્યાં બેઠા બેઠા ઉપર નજર ગઈ તો એક કબૂતર માળા માળો બનાવતું હતું, તે વારે વારે પવનને કારણે તણખલા નીચે પડી જાય ને માળો વિખાઈ જાય, કબૂતર મીઠા જ કરે, થાકે જ નહીં માળું. તે જોઈને આ ડોક્ટર રાધાકૃષ્ણનને વિચાર થયો, તેથી તો ડોક્ટર નહોતા સામાન્ય વિદ્યાર્થી હતા, એને વિચાર આવ્યો કે આટલી વાર નિષ્ફળ જવા છતાં એક ઘુઘુ 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 કબૂતર જો ન થાકતું હોય તો હું કમસે કમ કબૂતર કરતા તો શ્રેષ્ઠ છું, તો મારે કેમ થાકી જવાય. પછી દ્રઢ મનોબળ કેળવી પાછા આગ્યા કોલેજમાં અને વિદ્યા અભ્યાસ આદર્યો આદર્યો પણ હોય હોફીને આદર્યો. ગણિતમાં પારંગત થયા, ભૌતિક શાસ્ત્રમાં પારંગત થયા અને તત્વજ્ઞાન ધરાવતા વેદો ઉપનિષદોમાં પારંગત થયા અને રાજનીતિમાં પણ કુશળ પુરવાર થયા. 1962 થી 1966 દરમિયાન ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ તરીકે રહ્યા. જોયું તમે પુરુષાર્થ કી કમાલ જોઈ. માટે ભાગ્યમાં હોય તો પણ એને ખોલવા મહેનત જરૂરી છે. મહેનત જ ભાગ્યને ખોલે છે અને મહેનત જ ભાગ્યનું નિર્માણ કરે છે. સાંભળી લેજો, મહેનત જ ભાગ્યને ખોલે છે અને મહેનત જ ભાગ્યનું, હા, જો ભાગ્યમાં ન હોય તો મહેનત નિષ્ફળ જાય છે. પછી લો એ વાત હાજી, ફરી વાર બોલું, મહેનત જ ભાગ્યને ખોલે છે અને મહેનત જ ભાગ્યનું નિર્માણ કરે છે. પણ તમે મહેનત જ નથી કરી એટલે તમારા ભાગ્યમાં જ નથી, ભાગ્યમાં નથી અને તમે મહેનત કરીને તૂટી જાઓ તો કાંઈ મળે નહીં, પણ એ મહેનતનું ભાગ્ય બંધાય પછી મળે. આવું ચકરડું છે. લ્યો, વળી અચિંત્યાનંદજી આવ્યા. કિંચિત કાર્યમ વિના યત્નમ નૈવ સિદ્ધ્યત યથાઘૃતમ સ્થિતમ ક્ષીરેપી મનુજેર વિનાયાસમ ન લભ્યતે. જેમ ઘી દૂધમાં જ રહ્યું છે, ખરું ખોટું? દૂધમાં રહ્યું હોવા છતાં મહેનત કર્યા વિના મેળવી શકાતું નથી, તેમ મનુષ્યનું કોઈ પણ કામ મહેનત કર્યા સિવાય સિદ્ધ થતું નથી. હવે સાંભળો, મહેનત કરનારા ત્રણ પ્રકારના છે. કેટલા? કોણ? મહેનત કરનારા માણસો ત્રણ પ્રકારના છે, કદાચ આપણો એકાદો એમાં નંબર હશે. એક વિઘ્નના ભયથી આરંભ જ ન કરે. કાંઈ પણ કામ કરવાનું હોય, સાહસ કરવાનું હોય, દુકાન ખોલવાની, વેપાર કરવાનો, વિદેશ જવાનું, માલ ખરીદવો, જમીન લેવી, મકાન, આ તે ગમે તે કરવાનું હોય, કલ્યાણ માટે ઝંપલાવવાનું હોય, પણ આ છે ને નેગેટિવ મગજ હોવાથી આડાવડા વિચાર કરે ને પોતાને વિશ્વાસ જ ન આવે, તે કાંઈ આરંભ જ ન કરી શકે. વાતું કરે તમ તમારે બ્રહ્માંડ ફાડે એવી, પણ જિંદગીમાં કોઈ દી કાંઈ સાહસ કરી શકે નહીં, કોઈ કામ કરી શકે નહીં, થાય નહીં એનાથી. આ નંબર વન, વિઘ્નના ભયથી આરંભ જ ન કરે. હવે નંબર બે, આરંભ કરી દે હા, પણ થોડી ઘણી મુશ્કેલી પડે ને કાંઈક વિઘ્ન આવે એટલે તરત આ તે કાંઈ થતા છે એમ કરીને પીડી મૂકે. આ બીજા નંબરનો. અને ત્રીજા નંબરનો, પોતે આરંભેલા કામમાં, ભણતરમાં કે ગમે તે ધંધામાં અનંત વિઘ્નો આવે તો પણ ઊંડો ઊંડો અભ્યાસ કરતો જાય, ભૂલમાંથી શીખતો જાય, વિઘ્નમાંથી બોધપાઠ લેતો જાય ને આગળ વધતો જાય તો એ માણસ મહાન બની જાય. તો ગમે એટલા વિઘ્ન આવે પણ કાર્ય છોડે નહીં. કબૂતરાએ માળો બાંધવાનું છોડ્યું તો પછી પરાશા હર્ષતો ધીમાન ક્વાપી નૈવોદ્યમં ત્યજેત ઘટમ ન સ્ફોટયત્યબ્દમ યથા દૃષ્ટવાદિતો જનઃ. દાખલા તરીકે આકાશમાં વાદળા થયેલા જોઈને જેમ બુદ્ધિમાન માણસ પોતાના ઘડાને ફોડી નાખતો નથી, ઘડું હોય ને માટલું પાણીનું એ ફોડી ન નાખે વાદળા જોઈને કઈ, તેમ પારકી આશાના અરખથી ડાયા માણસે ક્યારેય પોતાના ઉદ્યમનો ત્યાગ કરવો જોઈએ નહીં. ઘણી વખત માણસ છે ને પરાવલંબી થઈ જાય કે આ બધા મહેનત કરે છે ને આપણું ભરણ પોષણ કરશે, આપણે હિંડોળે હિંસકીને હારા લુગડા પહેરીને ફરી હાથે મહેંદી મૂકી નો હાલે એવું. કોકની મહેનત જોઈને તમે ક્યાં પટલાય કરવા માંડ્યા, મહેનત કરો, મહેનત કરો, આકાશના વાદળા જોઈને ગોળા ફોડાય નહીં, આપણે જાતે મહેનત કરવી પડે. આ વાત વિવેકમાં લેવી. ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથૈ નહિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાઃ, એમ નીતિશાસ્ત્ર કહે છે. સમજાણો કે ઉદ્યમથી જ કાર્ય સિદ્ધ થાય છે, કેવળ મોટા મોટા શેક્ષલી જેવા મનોરથ કરવાથી નહીં. કાંઈ સમજાણું, ખૂટેલા સિંહના મોઢામાં મૃગલું ધોડતું ધોડતું પહેરી જાય છે, ત્યાં ફીણ વળી જાય એટલું વાહે દોડવું પડે ને ક્યારેક મળે શિકાર ને ક્યારેક શિકાર છટકી જાય. પુરુષ પ્રયત્ન તો કરવો જોઈએ. ચાણક્ય એવું કહેતા કે મહેનત એ એવી સોનેરી ચાવી છે, મહેનત એ એવી સોનેરી ચાવી છે કે જે ભાગ્યના દ્વાર ઉઘાડી દેશ. જોયું તમે હા, અને કાયમ હારા કર્મ કર્યા કરો તો ભાગ્યના દ્વાર ઉઘાડી દે એમ નહીં, ભાગ્યનું ઘર બનાવી દે. એ કમાલ છે મહેનતમાં. વિપત પડે ન વિલખીએ, વિલખે વિપત ન જાય. એ ભાઈ, વિપત પડે ન વિલખીએ, વિલખે વિપત ન જાય. વિપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપત ને ખાય. મુશ્કેલીઓ આવે, તકલીફો પડે, એમાં વિલખી જવું નહીં એટલે કે મુજાઈ જવું નહીં, ગભરાઈ જવું નહીં. સદરસ્તો, સારી મહેનત, સદ્ધર્મ, નિષ્ઠા, નીતિ, પ્રમાણિકતા વગેરે ગુણો છોડી દેવા નહીં. કોકને આડાવડા અધર્મ કરીને રાતમાં લાખોપતિ થતા જોઈને આપણે એ પાપને માર્ગે જવું નહીં. ઘણાના મનમાં એમ જ થઈ જાય છે, આમ નીતિમત્તા પ્રમાણિકતા રાખશું કોઈ દી રૂપિયાવાળા નહીં થાય. હવે અવળે રસ્તે થાશ કરો રાતમાં રૂપિયાવાળો, પણ રાતમાં પાછો ભિખારી થાશ. એના કરતા સીધે રસ્તે નીતિમત્તાના માર્ગે ચાલ, ધીમે ધીમે સુખી થાય, પણ એવો સુખી થાય મજબૂત પાયાવાળો, એ પેઢીઓ સુધી તારું ધન ને આ બધું સુખ કોઈ નહીં લૂંટી શકે, એમ સમજવું જોઈએ. વિપતે ઉદ્યમ કીજીએ, મુશ્કેલીઓ જેમ જેમ વધે એમ વધારે વધારે મહેનત કરો, ઠાકો નહીં. કેમ? તો કે ઉદ્યમ વિપત ને ખાય. બરોબર છે. અર્જુને વિદ્યા ભણવા મહેનત કરી તો હારો બાણાવાળી થયો કે નહીં? એકલવ્ય મહેનત કરી તો થયો કે નહીં? હા, ભીમ તો એમ જ કહેતા, હવે રાજ જોઈ તો મને કહેજો, એક ગદા મારીને લઈ લઈશ. બોલો, એમ રાજ મળે ગદા મારે? ફીણ નીકળી ગયા તે મેળ પીડ્યો. બોલો, ભીમને ઉજમ ચડી ગયો તે કર્ણની સામે લડવા ગયો. હા, તે કર્ણે બે ચાર બાણ માર્યા ને પછી એમ કીધું કે ભાઈ વયો જા, મારે તારી યારે વેર નથી, ગદા બધા પડી ગઈ ને મુંગટ પડી ગયો. હા, પછી કૃષ્ણ ભગવાને કીધું, રવા દે ભાઈ, તું બીજું કર, બીજું કર. એની સામે અર્જુન હાલે, ભણ્યા ભણ્યા વગેરે પાવર કરવા બધે જ થોડું હાલે. અને તમને કહું કે દુર્યોધન જેટલું ભણ્યો હતો ને એટલું ભીમ નહોતો ભણ્યો. દુર્યોધન ગદા યુદ્ધમાં બળદેવજી પાસેથી શીખીને પાવરફુલ થયો હતો. ભીમ કોઈ દી દુર્યોધન ને પોગે એમ જ નહોતો. આ તો ભગવાનના આશરે પછી ભાઈ ભગર ભણ્યો, ભીમના ભડાકા હાલ્યા, એ તો ભગવાને કર્યું એટલે મેળ પીડ્યો. હવે એનું તો ભગવાને કર્યું, કેમ કે ભગત. હવે આપણે તેવી ભક્તિ શ્રદ્ધા ન હોય ને ભગવાન નો હાથ હોય ને નકામા પાણી કરીને ભણીએ નહીં, મહેનત કરીએ નહીં, તો એવા ધરાય ને હેરાન થઈએ કે ન પૂછો વાત. તારે પછી માટે મહેનત કરવી. ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગઢડા મધ્યના 12માં આપણને બધાને હોફોફાવીને વાત કરીશ. હા, શું કરી છે કે એ પુરુષ પ્રયત્નરૂપ જે ઉપાય છે તેને સાવધાન થઈને કરે તો જેટલા કલ્યાણને અર્થે સાધન છે તે સર્વે સાધન પુરુષ પ્રયત્ન રૂપી એક સાધનને વિશે આવી જાય છે. કેટલું મહત્વ બતાવ્યું સાધનનું. માટે પુરુષ પ્રયત્ન છે તે જ કલ્યાણને અર્થે સર્વ સાધન થકી મોટું સાધન છે. આધ્યાત્મિક માર્ગનું ઘી એટલે કલ્યાણ, અને એ કલ્યાણ મેળવવા માટે પણ પુરુષ પ્રયત્નને ભગવાન સ્વામિનારાયણ આટલો વજન આપતા હોય તો આ જગતના લૌકિક કાર્યમાં તો પુરુષ પ્રયત્નનું વજન હોય કે ન હોય. તો જે કલ્યાણ માત્ર ને માત્ર ભગવાનની કૃપાથી મળે છે એમાંય મહારાજ નૈરો પુરુષ પ્રયત્ન જ લાવી દેતા હોય તો પછી જગતમાં કોઈ એમ માને ભાગમાં છે મળી જાય હોય રહ્યા ત્યાં કાંઈ મળે નહીં. અને ભગવાને પ્રથમના 70માં વર્તનામૃતમાં તો જે માણસો એમ કે ભગવાનનું બધું વચન થોડું આપણે જ પડે, ભગવાનનું ધ્યાન આપણે જ થોડું થાય, ભગવાન કરાવે જ થાય, ભગવાન પલાવે જ પડાય એમ માની અને નકામી પુરુષાર્થની પુરુષ પ્રયત્નની નિંદા કરતા હોય એવાને મહારાજે કહ્યું કે નપુંસક જાણવા. હા, અને જે દિવસે એવી મોળી વાત થઈ જાય ને તે દિવસે ઉપવાસ કરવો. અને એવી જે મોળી વાત કરે છે એ જ સત્સંગમાં કુસંગ છે, એ જ એ આપણા જ કાઢવો છે કે ગ્રસ્તમાંથી ભાઈઓ ભાઈઓમાં ત્યાગીમાં બધામાં જોઈ ને તમે. માટે આપણે સાવધાન રહેવું, એવી મોળી વાત કરવી નહીં. સુજ્ઞ લોકો કહે છે પુરુષાર્થના ટાંકણે ભાગ્ય કંડા રહીશ. શું કહે છે? પુરુષાર્થના ટાંકણે ભાગ્ય કંડા રહી છે. ભાગ્યનો ખજાનો પુરુષાર્થના હાથમાં છે. નવો પુરુષાર્થ નવું ભાગ્ય નિર્માણ કરે છે. એટલું જ નહીં, ભાગ્યના દ્વાર પણ પુરુષાર્થ ખોલે છે. જોયું? નવો પુરુષાર્થ નવું ઘર બનાવે છે. એટલું જ નહીં પણ ઘરના કમાડે પુરુષાર્થ ખોલે છે. ભાગ્યમાં ડોક્ટર કલેક્ટર થવાનું લખ્યું હોય પણ સ્કૂલ કે કોલેજમાં જાય જ નહીં તો ભાગ્ય ઉદય થતું નથી. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી દેખાતી, એટલે કે નથી હોતી, હોય છે પણ નથી દેખાતી. છણાયેલી ઇમારત એના નકશામાં નથી દેખાતી, દેખાય નહીં પણ હોય ખરી. યથા એકેન ચક્રેણ ન રથસ્ય ગતિર્ભવેત એવમ પુરુષ કારેણ વિના દૈવમ ન સિદ્ધ્યતિ. આમ નીતિ શાસ્ત્રમાં કહ્યું છે કે એક રથના પૈડે રથની ગતિ નથી થતી તેમ માત્ર પુરુષ પ્રયત્ન વિના કેવળ ભાગ્યની સિદ્ધિ થતી નથી. માટે ભાગ્યને ભરોસે હોઈ રહે તે પણ મૂર્ખ છે, અને કેવળ પુરુષ પ્રયત્નને ભરોસે હર્ષ શોક કર્યા કરે તે પણ મૂર્ખ છે. આ વિવેક વિનાનો મૂર્ખ કહેવાય. માટે સમજી ગયા નવે ભાગ્યને પુરુષાર્થની આ રીતે અરસપરસ વાત છે, એને ડાયા માણે સમજવી જોઈએ. હવે ભાગ્ય પુરુષાર્થ વિવેકની જરૂર હું અદા બાપા જરૂર છે. જો આ વિવેક ન હોય તો માણસ કાળ વિના દુઃખી થાય છે. કેમ છે? કાં તો ભાગ્યની જ આશાએ પૂરતો પુરુષાર્થ કરે નહીં, હોય રે ભાગ્યમાં છે મળશે, આપણા ભાગ્યમાં ને ક્યાંથી મળે, એવી તેવી વાતો કર્યા કરે, મોળા પાડી દે બધાને, નો હરખું કાંઈ કામ કરે, નો કોઈને કરવા દે, એને કરીને દુઃખી થાય, થાય કે ન થાય? કામ મેનેજ કરવા છતાં ધાર્યું ફળ ન મળે ત્યારે પોતાનો કે બીજાનો વાંક કાઢીને દુઃખી થાય. આ મને નીડ્યા ને આ મને નીડ્યા એમ કર્યા કરે, એણે મારું કામ બગાડી નાખ્યું. પણ જો એને વિવેક હોય કે આપણા ભાગમાં ન હોય તો કોકને કોક નિમિત્ત બને ન બનવામાં કામ. માટે આ ભાગ્ય વિવેકની બહુ જરૂર છે, ભાગ્ય પુરુષાર્થ વિવેકની. હવે ભાગ્ય પુરુષાર્થ વિવેકનો પ્રભાવ કેટલો છે સાંભળો, ખૂબ જ પ્રભાવ છે ભાઈ. કોઈ માણસ ઘણી મહેનત કરે છતાં ધાર્યું ફળ ન મળે તો પણ દુઃખી ન થાય જો એને ભાગ્ય પુરુષાર્થનો વિવેક હોય તો. એ સમજે કે ભાગ્યમાં નહીં હોય એટલે પુરુષાર્થ ફલિત ન થયો, બરાબર? અને બીજો કોઈ ઘણી ઓછી મહેનતે પોતાના કરતા વધુ ફળ મેળવતો દેખાય છતાં ઈર્ષ્યા ન થાય, સમજે કે ભાગમાં છે. અને ધર્મદેવની જેમ કોઈ પણ પરિસ્થિતિમાં સુખપૂર્વક ધીરજ રાખી શકે તે આ વિવેકનો પ્રભાવ છે. કેમ જે સમજે કે આપણું પ્રારબ્ધ દેવી આપણે ભોગવવું પડે, એમાં અકળાઈ જવાય નહીં, સમજ્યા ને, કાયમ કોઈને દુઃખ રહે નહીં. સુખ દુઃખના પૈડા ઉપર સંસારનું ગાડું હાલ્યું છે. નવમો પ્રશ્ન, ભાગ્ય પુરુષાર્થ વિવેક રાખવા માટે શું જરૂરી છે ભાઈ? તો સાંભળો, એક વાત બહુ જરૂરી છે. જો તમારે ભાગ્ય પુરુષાર્થનો વિવેક રાખવો હોય ને તો એક વાત પાયાની પકડી જો કે કર્મ ફળ પ્રદાતા ભગવાન છે. તે મારા ભાગ્યમાં હશે તે મને આપશે, 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 કોઈ બીજાને નહીં આપી દે, એવો દ્રઢ વિશ્વાસ રાખવો. એટલે ઉપાધિ ઓછી થઈ જાય અને પ્રયત્ન વિના કશું જ પ્રાપ્ત થતું નથી એની દ્રઢ સમજણ કરવી જોઈએ. આપણે મહેનત કરીશું તો ભગવાન એનું ફળ દેવા બંધાયેલા છે, માટે ભગવાનની આજ્ઞા પ્રમાણે હાલો. આપણે બધા મહેનત કરવા માંડીએ, મુજાઈને બેહી રહેવાની જરૂર નથી. આવો બધું ખૂબ સારું સમજાય છે, એ ભાગ્ય પુરુષાર્થ વિવેકની બાબતથી સમજાય છે. માટે ભાગ્ય પુરુષાર્થ વિવેક રાખવો જરૂરી છે. દસમો પ્રશ્ન, ભાગ્ય પુરુષાર્થ વિવેક સફળ ક્યારે થયો કહેવાય? ભાગ્યને કારણે કે હરિકૃપાથી અચાનક સહજમાં જ અતિ મોટી પ્રાપ્તિ થઈ જાય, અથવા પૂરેપૂરી મહેનત કરે છતાં ફળ ન મળે ત્યારે પણ હર્ષ શોક રહિત રહે ત્યારે ભાગ્ય પુરુષાર્થ વિવેક સફળ થયો કહેવાય. જોયું, અચાનક બહુ પ્રાપ્તિ થઈ જાય તોય એને હર્ષ ન થાય, ખૂબ મહેનત કરે ને કાંઈ ન મળે તોય શોક ન થાય. તારે સમજવાનું કે ભાગ્ય પુરુષાર્થ વિવેક આપણે પાકો છે અને સફળ થયો. કારણ કે બહુ જાજુ અચાનક મળી જાય તો સમજી લેવાનું કે હશે કંઈક પૂર્વનું કરેલું ભાગ્યમાં, યા તો ભગવાન સંતની કૃપા થઈ કે મળી ગયું, એમાં હરખાવાની જરૂર નથી. અને ખૂબ મહેનત કરીએ અને કદાચ ન મળે તો તરત એવું લાગે કે ભાગ્યમાં નહીં હોય, કાં તો ભગવાનની ઈચ્છા નહીં હોય, માટે જાવા દે, હું કામ શોક કરવો જોઈએ, હું કામ હરખ કરવો જોઈએ. બરાબર, આમ સમજીને જે સ્થિર રહે પ્રાપ્તિ અપ્રાપ્તિમાં તો સમજી લેવાનું કે ભાગ્ય પુરુષાર્થ વિવેક સફળ થયો, નહીતર હોય તો એ સફળ ન થાય. ભાગ્ય પુરુષાર્થ વિવેક રાખવામાં નડતરરૂપ ખરું કાંઈ? શું? આળસ બહુ નડે, પ્રમાદી પણ ઉનડે, ઊંઘણસી પણ ઉનડે, સ્વભાવ ભાઈત ભાઈતના વિચિત્ર હોય તો નડે. બીજે દી નોકરીએથી રજા મળે, વધુ પડતી ધન માન વિષય વગેરેની આસક્તિ એ બહુ નડે, ઓવર અપેક્ષા રાખીને બેઠા હોય એટલે ક્યાંય હખે રહી શકીએ નહીં, ટકીએ નહીં, કોઈને અરે ફાવે નહીં અને ઉપાધિ થયા કરે, આ બધું ભાગ્ય પુરુષાર્થ વિવેક રાખવામાં નડે. ભાગ્ય પુરુષાર્થ વિવેક જેને રાખવો હોય ને, આળા કાઢવી પડે, પ્રમાદ કાઢવો પડે, ઊંઘણસી સ્વભાવ કાઢવો પડે, વધુ પડતી ધનમાન વગેરેની પોતાને મળે એવી ઈચ્છા છોડવી પડે, ત્યારે આ પુરુષાર્થ આપણને છે ને ભાગ્ય પુરુષાર્થ વિવેક સિદ્ધ થાય. હવે ભાગ્યવશાત વારંવાર દુઃખ આવ્યા કરતા હોય તેમાં ધીરજ રાખવાનો ઉપાય શું? બરાબર છે, આપણા ભાગ્યમાં લખ્યું હોય દુઃખ તો આવ્યા કરે તો શું કરવું? ત્યારે ચિંત્યાનંદ બ્રહ્મચારી એવું કહ્યું, સુખાદ અનંતરમ દુઃખમ, દુઃખાદ પશ્ચાદ સુખમ, તથા અહો રાત્ર વદૈવત્યમ પર્યાયણાસ્તિ દેહીનામ. જેમ દિવસ પછી રાત્રિ અને રાત્રિ પછી દિવસ આવ્યા કરે છે, તેમ જ સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ વારા ફરતી બધા મનુષ્યને આવ્યા કરે છે. માટે છે ને એમ મુજાય મરાય નહીં. ધર્મદેવે ભક્તિ માતાને દુઃખની વેળાએ એક વાત કરી હતી કે સુખ દુઃખ દુનિયામાં સર્વને શીશ આવે, સ્થિતિ સરખી સદા તો કોઈની ના રહાવે. વધઘટ દિન માને સૂર્ય જો માસ બારે, વિષમ સમય જાણી સુગ્ન તો ધૈર્ય ધારે. સૂર્ય વધઘટ થાય અત્યારે જો ને હાડ હાથે હાથમે, માટે કોઈની હરખી સ્થિતિ રહેતી નથી. રામચંદ્ર ભગવાને પણ રાજ્યાભિષેક સમયે વનવાસ વેઠ્યો, હા, દમયંતી નળ બાર વર વનમાં રખડ્યા એક લુગડે, પાંડવોને કેટલું દુઃખ આવ્યું. બરોબર, માટે સુખ ને દુઃખ બંને જીવનમાં હોય જ. આમ સમજીને એવા સમયે ધીરજ રાખવી એ જ એનો ઉપાય છે. શેનો? ભાગ્યવશાત વારંવાર દુઃખ આવ્યા કરતા હોય તેમાં ધીરજ રાખ્યાનો આ જ ઉપાય છે. સમજણ, કોઈનું અતિ કઠોર પ્રારબ્ધ હોય તો તેમાં કાંઈ ફેરફારની શક્યતા છે? પ્રશ્ન 13મો છે. કઠણ પ્રારબ્ધમાં પણ ફેરફાર થાય બાપા થાય, ભાગ્ય બદલે ખરું એમ. હા, કેવી રીતે બદલે એ કહો ને બાપા, અમારે અમારું દુર્ભાગ્ય બદલવું છે, પ્રારબ્ધ બદલવું છે. આ તો ખબર જ નહીં કે ભાઈ ભાગ્ય બદલે. અમે તો આદી સુધી એવું સાંભળ્યું, લેખમાં મેખ નહીં, ભાગ્યમાં હોય ભોગવવું જ પડે, ભાગ્યમાં ન હોય તો ન જ મળે, એ બધું અમે સાંભળ્યું છે. અને તમે કહો છો કે ના ફેરફાર થાય, તો અમે સાંભળ્યું એ ખોટું, તમે સાંભળ્યું એ સાચું. પણ એ આધ્યાત્મિક માર્ગના સિવાયના જગતમાં એમ. હા, આધ્યાત્મિક જગતમાં તો થાય છે, આધ્યાત્મિક જગતમાં નસીબમાં ફેરફાર થાય છે. ભગવાન સ્વામિનારાયણે વચનાવત ગઢડા પ્રથમ પ્રકરણના 58માં કહ્યું કે અતિશય જે મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય કેતા ભાગ્ય હોય તો નાશ પામે. અને મોટા પુરુષનો રાજીપો થયો હોય તો રાંક હોય તે રાજા થાય. આખી જિંદગી ભીખ માગવાનું લખ્યું હોય પણ એ માળો ગાદી ભોગવે. અને ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ, હું કીધું ભૂંડા પ્રારબ્ધ નસીબ ભાગ્ય હોય તો રૂડા થઈ જાય મોટા પુરુષ રાજી હોય તો. અને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય. બોલો, બદલે છે ને ભાગ્ય? પ્રારબ્ધ ફરી જાય કે ન ફરી જાય? તો પછી ઝીંઝરના ખોડાભાઈ હતા સેવક રામ, મહારાજને નહોતું દીધું ને ખાવા, તે ઝીંઝરમાં ખોડાભાઈ તરીકે અવતાર આવેલો અને ભૂખ મરો એવો કે કાંઈ ખાવા ન મળે. પછી ગોપાલ સ્વામી ભાઈ આવીને રડી પડ્યા અને ગોપાલ સ્વામીએ કૃપા કરીને આશીર્વાદ આપ્યો. બોલબાલા થઈ ગઈ. બોલો, મોટા પુરુષનો પ્રતાપ તો થઈ ગયું કે નહીં ભાગ્ય હરખું? હા, એમ ઘણા દાખલા છે એવા, તો કાંઈ કીધા નહીં નથી, એટલે આપણે ઝાઝા ન લીધા. હવે 14મો પ્રશ્ન, કોઈ જીવ ભગવાનનો પાકો આશ્રિત થાય કોઈ હો તો તેને આ ભાગ્ય પુરુષાર્થની બાબતમાં બીજા કરતાં કાંઈ ફરક પડે પાકો આશ્રિત થાય એને? તો કીધું કે બીજા જીવને પોતાનું હારું મળવું બધું જ પ્રારબ્ધ અવશ્ય ભોગવવું પડે છે. ભગવાનના ભક્તના પ્રારબ્ધનો ભગવાન તે ભક્તનું જેમ હિત થાય તેમ ઉપયોગ કરે છે. ઘણીવાર તેમાં ફેરફાર પણ કરી નાખે. અને સંચિત કર્મ તો જ્યારે તે વર્તમાન ધારે ત્યારે જ ભગવાન ખતમ કરે છે. આ એક વાત બહુ સમજવા જેવી. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે આ જીવને કરોડ કોટડી ભરાય એટલા પાપ ભર્યા છે, એમાંથી એક કોટડીનો દેહ બનાવ્યો પ્રારબ્ધ તરીકે ભોગવવા કાઢ્યું, બાકી હજી ત્યાં ભળ્યા છે બધા. જ્યારે આપણે કંઠી બાંધીએ, હાથમાં પાણી આપે, સદગુરુ મંત્ર બોલે, ભગવાનને શરણે થાય, એટલે એ સંચિત જથ્થો જે કરોડ કોટડીઓનો છે ને એ બળીને ખાક થઈ જાય. પછી એક કોટડી વપરાશમાં કાઢી હોય રે, આટલું તો ભગવાન એના આશ્રિતનું એમનામ શરણે થવા માત્રમ ભલું કરે છે. આવા દયાળુ ભગવાન મળે એટલે અમે કીધું અહો આવા ભગવાન નહીં મળે. પણ આ જીવને મહિમા નથી. હવે સાંભળી લ્યો, આશ્રિત થયા એટલે ઓલો મોટો જથ્થો જે હતો ને એ તો બળીને ખાક થઈ ગયો, પણ રહ્યું કયું? પ્રારબ્ધનું રહ્યું. જે કોટડીમાંથી કાઢી લીધું હતું, એનો દેહ બનાવીને ભોગ ને બધું આપ્યું હતું, એ રહી ગયું. ઓલી ગોડાઉન તો બળી ગયું, મોટું ગોડાઉન બળી ગયું, પણ દુકાને જે માલ લાવ્યા હતા ને વેચવા એ રહી ગયો. હવે એ બધો બાળવો છે. સાંભળો, એમ અતિશય દુઃખ થવાનું હોય તો તેમાંથી પરમેશ્વરનો આશરો કરીએ તો થોડોક ઓછું થાય કરવું. પ્રથમના 70મા વચનામાં મહારાજે કીધું કે આ જીવને બહુ મોટું દુઃખ થવાનું હોય બરોબર છે, પણ એમાં ભગવાનનો આશરો કરે તો ઓછું થાય કરવું. પણ એ જીવને એમ સમજાતું નથી. અને જો સોળી લખી હોય તો કાંટેથી ટળી જાય એટલો તો ફેર પડે. કેટલો પીડ્યો? ભગવાનનો આશરો કરવા કેટલો ફેર પડ્યો? તો પછી ફૂળી લખી હોય કાંટે મટી જાય, ત્યાં એક વાર્તા છે એમ કરી, ચોરની વાર્તા કરી આવે છે ને, એટલે હું નથી કહેતો. એના માટે બીજી વાત કરું, જેમ કે ભાયતમાનંદ સ્વામી વાગડમાં રહેતા, 170 વર્ષ જીવ્યા, આયુષ નહોતું, પણ ભગવાન સ્વામિનારાયણનું સર્વપણું સમજવાનું બાકી હતું એટલે મહારાજ આયુષ લંબાવ્યા જતા. આશ્રિતના ફાયદા જુઓ, પછી યાત્રાનું ગોઠવીને જૂનાગઢ મોકલ્યા. ગુણાત્યાન સ્વામીનો ભેગો જોગ કરાવ્યો ને એમાંથી સર્વોપરી પણ મહારાજે સમજાવ્યું. આગલે થી ગુણાત્યાન સ્વામીને મહારાજ દર્શન દઈને કીધું કે ઓલા ડોહાન સમજાવજો, મારે આરે હેત બહુ છે ને મારે એની આરે છે ને મારી આજ્ઞા બરાબર પાળે છે, પણ મને હાવ બીજા અવતાર જેવો જાણે છે, એ નોખું પડતું નથી ને. હું સર્વોપરી પુરુષોત્તમ નારાયણ અવતારનો અવતારી, પણ મને અવતાર જેવો કેસ. પછી ગુણાત્યાન સ્વામી સમજાવ્યું, પણ એ આયુષ લંબાવ્યું ગણે શું હતું, તોય લંબાવી દીધું. જોયું, જો સાંભળો સાંભળો આશ્રિતોના ફાયદા જુઓ. અને ગુણાતીતાનંદ સ્વામીનું આયુષ હતું નહીં, પણ એક ડોશીએ મહારાજને પ્રાર્થના કરી કે સોરઠના સત્સંગમાં તમારે મહારાજ ઓછું વિચારણું છે તે સ્વામીને રાખો ને સ્વામી દ્વારા તમારું સુખ અમને આપો. તે 25 વર્ષ આયુષ મહારાજે વધારી નાખ્યું. બોલો. અને ગુણાતીતાનંદ સ્વામીનો શિષ્ય શિવલાલ મહાવૈરાગી માણસ, બોટાદ આઈ નજીક ભગા દોશીનો દીકરો, હવે એના મનમાં એમ થયું કે મારે આ લોકમાં કાંઈ રહ્યાનું પ્રયોજન નથી, સ્વામીને અનેક જીવના કલ્યાણ કરવા છે સ્વામી રે, પણ મારે શું કામ છે, હે મહારાજ મને લઈ જાઓ ને તમારા ધામમાં. તે આયુષ હતું તો ઉઠાવી ગયા, થઈ ગયો ફેરફાર. આવા બધા અડીખમ ફેરફાર થાય છે. બોલો. હે, આપણને ખબર એ ન હોય ને આપણી પ્રાર્થના કોક કરી નાખે તો આપણા પ્રારબ્ધમ ફેર પડી જાય. એટલે સાંભળો તમે, આવું બધું છે, આ છે ને વિચિત્ર. અને આપણે પોતે પ્રાર્થના કરીએ તો ભગવાનની કૃપા થાય, સંતની કૃપા થાય, ફેરફાર થઈ જાય પ્રારબ્ધમાં. કોક કરે તોય થઈ જાય. અને ભગવાનની ઈચ્છા હોય કાંઈક કે ભારતમાનંદ સ્વામીને સમજાય નહીં ત્યાં સુધી નથી લઈ જવા, તો ફેર પડી જાય પ્રારબ્ધમાં. ભગવાનની ઈચ્છા, કોઈ ભક્તની સંતની ઈચ્છા, પોતાની ઈચ્છા, એને લઈને આધ્યાત્મિક માર્ગ વાળાના પ્રારબ્ધ ભાગ્ય બદલાઈ જાય છે. પણ બીજે આ નફો, આ હોટલાઈન ખુલી નથી, બીજાને આનો લાભ નથી મળતો ભાઈ. આ આધ્યાત્મિક વાળાને ભારે લાભ છે. આપણા સૌ સંતોનું આવું એક સરખું પ્રારબ્ધ ન હોય એ તો મહારાજે જ ફેરવી નાખ્યું છે. ખરું ખોટું, અમે જેટલા ઓલા આશ્રમમાંથી આ આશ્રમમાં આવીને સાધુ થઈ અને જેવા સાધુ થઈને મંદિરમાં આવી એટલે રોજના લાડવા, તે શું અમારે બધાને પ્રારબ્ધમાં રોજના લાડવા લખ્યા છે? હે, પણ આ તો મહારાજે કઈ નાખ્યું એ ખરખું. જોયું તમે, આ સુખ ને શાંતિ એ ખરખી હશે, પણ કરી નાખ્યું ને એમ વાત છે. 15મો પ્રશ્ન આવ્યા, ભગવાનને પામવાના માર્ગે પણ ભાગ્ય કઈ કારણ બને છે ખરું? હવે લ્યો સાંભળો, આપણે આધ્યાત્મિક માર્ગમાં ભાગ્યને હાવ કાઢી નાખ્યું, એમાં તો ભગવાન ઈચ્છે, સંત ઈચ્છે, કોઈ ભક્ત ઈચ્છે એમ પ્રારબ્ધ થઈ જાય. તો પ્રશ્ન એવો કર્યો કે તો શું ભગવાનના માર્ગમાં, આધ્યાત્મિક માર્ગમાં પ્રારબ્ધની કોઈ જરૂર જ નથી, કઈ કામનું જ નથી? ત્યારે કહ્યું, ના 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 ના, એવું નથી. ભગવાનના માર્ગમાં પ્રવેશ કરવામાં તે નિમિત્ત બને છે. જો બિલકુલ ભગવાનના માર્ગમાં પ્રવેશવાનું જ ભાગ્યમાં ન હોય તો પ્રવેશ જ નથી થતો. માટે એટલું તો ભાગ્ય જોઈ ત્યારે આ માર્ગે અવાય છે, એમ ભાગ્યની પણ જરૂર ખરી. પછી એકવાર આમાં આવી ગયા આધ્યાત્મિક જગતમાં, પછી તો જેને પ્રભુને જ પામવું હોય તેને તો પ્રભુની આજ્ઞા, ઉપાસના અને કૃપા એ જ તેનું ભાગ્ય તથા પુરુષાર્થ છે. પછી તો ભગવાનની ઈચ્છા એ જ આપણો, પણ અહીં લાવવામાં ભાગ્ય જોઈ, પ્રારબ્ધ જોઈ. ખરું ખોટું? હા, પ્લેનમાં બેસી જવા પૂરતું આપણે ત્યાં હાલવું પડે, પછી બેસી ગયા પછી હા કે ભાઈ પ્લેનમાં બેસનારાને પગની જરૂર ખરી કે નહીં, કે આ બાપા ન્યા પૂગવા પૂરતી જરૂર, પછી તમારે ભલે ને. એમ છે આ માર્ગ. પ્રશ્ન હોળમો, કેવો ભાગ્ય પુરુષાર્થ વિવેક શ્રીહરિ અને સંતોન ગમે? બરાબર, તો સાંભળી લ્યો, ભગવાનની ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ. આવું પાક્કું સમજે, છતાં મહારાજે જે કાંઈ આજ્ઞાઓ કરી છે તે મુજબ પોતે પૂરો પ્રયત્ન પણ કરે, આજ્ઞા બાજ્ઞા બધું, પૂજા પાઠ પાલન વ્રત વ્રત તપ એકાદશી બધું કરે, સમજે ખરા કે ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ, પણ એમ માનીને પછી કાંઈ કરે નહીં, હુઈ રે એવું ન કરે, એવો જે વિવેક, એ ભગવાનને સંતો ભક્તોને બહુ ગમે. જીવનમાં સુખ કે દુઃખ જે કાંઈ મળે તેને પ્રભુ પ્રસાદ માને, પણ પોતાના ભાગ્ય કે પ્રયત્નનું જ ફળ ન સમજે એવો વિવેક ભગવાનના ભક્તને ગમે. ભગવાનનો ભગત જ્યારે જગતમાં આવે અને કાંઈક દુઃખી થાય ને દુઃખી, ત્યારે એમ ન સમજે કે મારા એવા પાપ હશે ને મારા એવા ભાગ્ય છે ને એટલે હું દુઃખી થયો, એમ ન સમજે કોઈ દી. કેમ જે એને સારી રીતે ખબર હોય કે હું તો ભગવાનનો દીકરો છું, રાજા ધીરાજનો રાજકુંવર, કાળક્રમને માયાથી મારું નામ ન લેવાય, મને દુઃખ દેવું હોય તો પુરુષોત્તમ નારાયણ પોતે દે. એટલે આ મારા પાપ કર્મને લઈને કે મારા ખરાબ ભાગ્યને લઈને મને દુઃખ આવ્યું છે એવું નથી, મહારાજ પોતે મને એનો જાણીને થપાટ મારીને કંઈક હવળે રસ્તે લઈ જવા દુઃખ દે. આવું સમજે તો સંતો ભક્તોને શ્રી હરિને બહુ ગમે. પણ હરિભગત થઈ સાધુ થઈ અને પાછો એમ રોજડા રોયા કરે એ મારા નસીબ એવા, એવું માંદો થયો, તારે નસીબનો વાંક કાઢમાં આવે, નસીબ તો ગયું. આ તો બહુ ભગવાનની આજ્ઞા લોપીને ખાખા કરતો ને એટલે ભગવાને માંદો પડ્યો. ખરું ખોટું? આપણે તો બધું ભગવાન, સુખ દુઃખમાં ભગવાન જ રખાય, એને આધ્યાત્મિક જીવ કહેવાય. આમ તો છે ને ત્રણ પ્રકારે આપણે દુઃખ આવે. કેટલા પ્રકારે? પહેલો પ્રકાર ઈ આજ્ઞા લોપીને એટલે આવે, એ કાળકર્મન માયા દુઃખ દઈ જાય છે એમ નહીં, બાપો પોતે દે કેમ આજ્ઞા બાર ગયો એમ કરીને અટવાડે, મુજાવે, હું ગરમ કરાવી નાખાવ્યો, હવે લોપીશ હવે નહીં લોપું, પછી પાછો વાહો થાબડીને પાછો ક્લિયર કરી દે. બરાબર છે? આજ્ઞા લોપ્યાથી જે દંડ રૂપે પ્રાયચિત રૂપે દુઃખ આવે છે એ પણ એ ભગવાન જ આપે છે. સારો, હવે બીજું દુઃખ આપણે આવે, કેવું? કે આપણે દુકાનમાં માલ લાવી નાખ્યો છે એ બળ્યો નથી, પ્રારબ્ધ ભાગ્ય નસીબ એનું ભક્ત સંતને દુઃખ આવે ખરું, પણ કેવી રીતે? એને મેળે નહીં, બીજાને આવે છે એમ નહીં, એમાંથી ભગવાન જે ટાણે જેટલું કાંઈ ભોગવાવું અનુકૂળ હોય, જેટલું ટાળી દેવું અનુકૂળ ટાળી દે, ભોગવવું અનુકૂળ હોય એટલું ભોગવાવે, પણ એ ભગવાન આપે. આપણું પ્રારબ્ધ આપણીમાં ચડી નથી શકતું, ભગવાન દયા કરીને એની વ્યવસ્થા સંભાળે છે, એટલે એ રીતે આવે. ત્રીજું દુઃખ કઈ રીતે આવે જાણો છો? ભગવાન પોતે આપણી કસોટી લેવા માટે ચાઈ બુજીને વગર વાંકે આપણી માથે આપત્તિ પીડા રોગ કે કાંઈક તકલીફ મૂકે અને બેઠા બેઠા આપણા હૃદયમાં જોયા કરે કે આ કેવો મારો આશરો રાખે છે. અને એ વખતે આપણે પ્રેમથી સહન કરી લઈએ, મહારાજ કાંઈ વાંધો નહીં, તમે અમારી હારે છો, અમને આ રીતે મજબૂત કરો, ઘડો, આગળ લ્યો, તો ભગવાન બહુ રાજી થાય. પણ આ ત્રણેય પ્રકારના દુઃખ ભગવાન પોતે આપે છે અને આપીને હારે રહે છે અને આપણું રૂડું કરે છે. એકવાર ભગવાનના થયા પછી ભગવાન આપણને ક્યારેય છોડતા નથી, ગમે તે પ્રકારે ધીમે ધીમે આપણને એના તરફ લઈ જાય છે અને આપણું ચોક્કસ કલ્યાણ કરે છે. તે મહારાજ કહેતા ભૂત વળગે છે એ નથી મૂકતું, તો હું કેવી રીતે મૂકું? ખરું ખોટું? આપણે તો ફાવી ગયા છીએ, પુરુષોત્તમ નારાયણની નજરમાં આવી ગયા છીએ, એના થઈ ગયા છીએ, પણ હવે ધ્યાન રાખવું એની આજ્ઞામાં રહેવાય એમાં સારું. આજ્ઞા બહાર જાય એટલે દંડ મળે, અને હવે થોડા ઘણા પ્રારબ્ધ હશે દેહના, પ્રારબ્ધ ન હોય ને તો દેહ પડી જાય, પણ આ દેહનું પ્રારબ્ધ છે એટલે દેહ છે એટલે એને કઈ રીતે ભોગવવું એ ભગવાન પ્રતિ વ્યવસ્થા કરી છે, તેટાણે થોડું વધુ આમ તેમ કરીને બધું ખાતું સમાપ્ત કરાવશે, પણ એ જ. અને કાંઈક આપણી ઉન્નતિ કરવી હોય, બઢતી આપવી હોય તો વગર વાંકે દુઃખ આવે, ત્યારે આનંદમાં રહેવું. જે વગર વાંકે આવેલા દુઃખને પ્રેમથી સહન કરી લે ને એનામાં એવી તાકાત આવે છે, એવી તાકાત આવે છે, એ માણસની ઉન્નતિ બહુ થાય છે. પછી તો એ હજારો લોકોનો પૂજ્ય ને માન્ય બની જાય, આદર્શ બની જાય. પણ મેં હું ભૂલ કરી છે, મારો આવો દુઃખ, મેં હું એવું પાપ કર્યું છે, મને શું કરવા, આમને તેમને ફલાણું ઢીકણું ને એમ બડબડાટ કરે અને પોતાને જે દુઃખ આવ્યું છે એના કારણ કોકને માન્યા કરે અને એણે મને આમ કર્યું, આને લઈને મારે આમ થયું, આ મારી વાહે પડી ગયો છે, આને મારે માથે બહુ દ્વેષ છે, આ મને કોઈ દી હક નહીં લેવા દે, આવું બધો બબડાટ કર્યા કરે ને, એને છે ને કાંઈ ફાયદો જ નથી થતો અને નકરું વેઠવું જ પડે છે. માટે આપણને જે કઈ દુઃખ આવે એનું કારણ કોઈ દિવસ આપણે બીજા કોઈને માનવા નહીં. કા માનવું? આજ્ઞા લોપના દંડ તરીકે, પ્રાયચિત તરીકે આવ્યું છે દુઃખ. કા માનવું? કે આપણું કંઈક પ્રારબ્ધ બાકી છે, ભગવાન આ રીતે ભોગવાવી દે છે, એ રીતે આ રોગ કે તકલીફ આવી છે. અને કા એમ માનવું કે ભલે ભગવાન મારી આ રીતે કસોટી લઈને મને આગળ લઈ જાય, એમ માનવું. પણ કોઈ વ્યક્તિને કે કાળકર્મ માયા વગેરે એને આમાં નિમિત્ત માનવા નહીં, એને લઈને આવ્યું છે એવું માનવું નહીં. એટલું સમજી જજો. પાકું સમજી ગયા કે નહીં? હવે કેટલામો પ્રશ્ન આવ્યા? 17મો. કેવો ભાગ્ય પુરુષાર્થ વિવેક શ્રીહરિ અને સંતો ન ગમે? તો સાંભળી લેજો, ભગવાનનું બળ છોડી પોતાનું કે બીજા કોઈનું પણ બળ જેમાં આવતું હોય તેવો પોતે કાંઈક વિવેક કે સમજણ રાખે ભગવાનને સંતો ન ગમે. કેવળ ભગવાનનું બળ આવે, ભગવાનનું બળ હોય એવો વિવેક રાખે ગમે. એવો ભાગ્ય પુરુષાર્થ વિવેક રાખવો જોઈએ કે જેમાં ભગવાનનું જ બળ હોય. જો ને વચનામત લોયાના 6માં જે સંત કેવળ પોતાના પુરુષાર્થને જ અધિક કહેતો હોય અને પુરુષાર્થે કરીને જ પોતાનો એક કૃતાર્થ માનતો હોય પણ ભગવાનનું બળ ન રાખે અને એમ સમજે છે આ સાધને કરીને ભગવાનને રાજી કરવા છે, આમ વ્રત કરું, તપ કરું, જાત્રા કરું, દાન કરું, ઢીકડું કરું, લોકડું કરું, ભગવાનને રાજી કરી દઉં, આ જ ભગવાનને ગમતું, આને ભાગ્ય પુરુષાર્થ વિવેક ન કહેવાય, આને પુરુષાર્થનું અભિમાન કહેવાય. એવાનો સંગય ન કરવો મહારાજ કહે છે. પોતે કરવો ઘટે એટલો પુરુષપ્રયત્ન પણ કરે અને ભાગ્ય કે ભગવાન ઉપર બધું છોડે એવો અવિવેક ન ગમે. સાંભળ્યો, પોતે કરવો ઘટે તેટલો પણ પ્રયત્ન ન કરે. પોતે કરવો ઘટે એટલો પ્રયત્ન પણ ન કરે અને બધું ભાગ્ય ઉપર છોડી દે, ક્યાં બધું ભગવાન ઉપર છોડી દે, આવો અવિવેક ન ગમે. અર્થાત સાંભળજો, પરંતુ તે કામાદિક દોષને નાશ કરવાના ઉપાયમાં તત્પર થઈને મીંડ્યો હોય એવો વિવેક ગમે. ભગવાનને માને, ભગવાનની આજ્ઞાન પુરુષ પ્રયત્ન નહીં માને. એકલા પુરુષ પ્રયત્ન કરીને ભગવાન મેળવી લઉં એમય ન કે, અને માત્ર ભગવાનની કૃપાથી જ ભગવાન મેળવી લઉં એમય ન કે, ભગવાનની આજ્ઞા વગેરેને માનીને પુરુષ પ્રયત્ન કરે અને પુરુષ પ્રયત્ન કરીને ભગવાન મળશે એમ નહીં, ભગવાન મને તો મળશે એની કૃપાથી જેમ માને, આવો જે પુરુષ પ્રયત્ન વિવેક છે એ મારાને ગમે. હવે છેલ્લો પ્રશ્ન. કોઈને આ ભાગ્યની ઝંઝટમાંથી સંપૂર્ણપણે છૂટી જવું હોય તો તેનો કોઈ ઉપાય છે? પ્રારબ્ધમાંથી છૂટવું છે અને પુરુષ પ્રયત્નમાંથી એ છૂટવું છે, ભગવાન શ્રીહરિના દિવ્ય આનંદને માણવો છે, તો શું કરવું? ઉપાય છે ભાઈ, છે, મુંઝાવાની જરૂર નથી. પહેલી વાત, સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણનો અચળ આશરો સ્વીકારવો, લોઢા જેવો, તો ભગવાન તેના તમામ સંચિત કર્મોને માફ કરી દે. એ સ્ટોક તો બળી ગયો. ચાલો હવે હું વધ્યો પ્રારબ્ધ. માત્ર ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની આજ્ઞાથી પોતાના વર્ણ કે આશ્રમને અનુરૂપ નિષ્કામ ક્રિયમાણ કરતો રહે તો તેને નવા કર્મ લાગશે નહીં. જૂનો જથ્થો બળી ગયો, નવા થવાના નથી. હવે વધ્યું છે માત્ર પ્રારબ્ધ, હવે એને કઈ રીતે ઉડાડવું? તો સાંભળી લો, આપણે ભગવાનના આશ્રિત થયા પછી આપણે પ્રારબ્ધ છે એવું આપણે માનવા નથી. પછી તો ભગવાનની ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ. આવી નિષ્ઠા રાખવી એટલે જરૂરી હોય એટલું પ્રારબ્ધ પણ પ્રભુ જ ભોગવાવી દે, અને જરૂર જણાય પ્રારબ્ધ કર્મ ઘણું ખરું માફ કરી દે, કાંઈક ભોગવે કાંઈક બાળી દે. એમ પ્રારબ્ધ વધ્યું તું એને ભગવાને ખતમ કર્યું અને આપણે અનાદિ મુક્ત થઈ ગયા, બધી ઝંઝટથી છૂટી ગયા. આમ માત્ર એક ભગવાનને કરતા હરતા નિયમતા માની ભગવાનની એકાંતિકી ભક્તિ સિદ્ધ કરી જીવ સર્વ કર્મથી છૂટી જાય છે અને તેથી જ સર્વે પ્રકારના શુભાશુભ બંધનોથી પણ છૂટી જાય અને પ્રભુનો મહા અનાદિ મુક્ત બની જાય છે અને સુખી સુખી થઈ જાય છે. ઈતિ ભાગ્ય પુરુષાર્થ વિવેક સમાપ્ત. સૌને ભાવથી જય સ્વામી.